જોત જોતામાં આ સાપ્તાહિક જ્ઞાન યજ્ઞના દિવસો આપણી પાસેથી જતા રહે છે. સંપ્રદાયની અંદર એક અદ્વિતીય રીતે ખૂબ જ વિશદ છણાવટ સાથે પૂર્વાપરના સંદર્ભની સાથે વાસુદેવ મહાત્મનું પારાયણ સંપન્ન થવા જઈ રહ્યું છે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. મધુર ભાષામાં અને પોતાની સ્વશૈલીથી આપણને સૌને શ્રવણ કરાવે તો આદરણીય શ્રદ્ધેય પૂજ્ય શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી.
સતતમ નિજ મૂર્તિ ચિંતકાના અધિક શ્વેત મનોહર પ્રકાશ હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિ ભગવન કૃપયા ત્વયા કૃતમ જનતાયા મુપકારમીદૃશમ ક્ષમતે પ્રતિકર્તુમત્ર કઃ કુરુતે દીન જનસ્તતો ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય નીલકંઠાય નમો બોલો સ્વામિનારાયણ
ભગવાનની જય
શ્રી હરિ કૃષ્ણ મહારાજની
જય
શ્રી લક્ષ્મીનારાયણ
દેવની જય
શ્રી ઘનશ્યામ
મહારાજની જય.
આપણા સૌ કોઈના પ્રાણ આધાર વડતાલ મંદિરમાં બિરાજમાન અનંત વિશ્વના રાજાધિરાજ વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ સ્વયં મહારાજે પોતે પધરાવી જેમાં અમાપ ઐશ્વર્ય મૂક્યું છે એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ ધર્મ ભક્તિ વાસુદેવ રાધા કૃષ્ણ દેવ વગેરે તમામ દેવો અહીંયા સભા મંડપમાં બિરાજીત મહારાજના શ્રી સ્વરૂપો ભગવાનના ખૂબ વહાલા ભગવાનને અર્થે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું એવા પરમ પૂજની પ્રાતસ્મરણીય વાલા વાલા સંતો શ્રીહરિ અને સંતો બંનેના વહાલા લાડલા આપ સર્વે ભક્તજનો, આ પૃથ્વી ઉપર અનેક તીર્થો છે. ભારત સ્થાવર અને જંગમ તીર્થોનો દેશ છે, પણ આપણા લાડલા આચાર્ય શ્રી બિહારી લાલજી મહારાજ એવું કહી ગયા કે જેમ મનુષ્ય શરીરમાં બે આંખો અતિ અગત્યની છે, એમ આ ભારત ભૂમિ ઉપર શ્રી વડતાલ ધામ અને શ્રી ગઢપુર ધામ એ તો આંખોની જગ્યાએ છે. એવા આ પરમ પાવન ભગવાન પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને એના અનંત મુક્તોના કલ્યાણકારી ચરણથી એની ચરણની રસથી અંકિત થયેલી આ પરમ પાવની ભૂમિ, એમાં બેસી ભગવાનના શ્રીચરણોમાં એના દિવ્ય સાનિધ્યમાં આપણે બધા આ કાર્તિકી સમયમાં ભગવાનને સમજવાનો અને સંભાળવાનો અલૌકિક લ્હાવો લઈ રહ્યા છીએ. આ સમયના જે યજમાન થયા હશે આમાં જાણે નાની મોટી સેવા કરી હશે એના પણ પુણ્યનો કોઈ પાર નથી. આપણા મંદિરના ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી શાસ્ત્રી નવતમ પ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામી, પૂજ્ય બાપુ સ્વામી વગેરે ખૂબ ઉત્સાહી સંતો છે. સત્સંગના હિત માટે આવા અવનવા આયોજનો કરી આપણને સૌને સારો લાભ આપે છે, અપાવે છે. આવું સરસ આયોજન થયું શ્રી વાસુદેવ મહાત્મ્યની કથા રાખી. ગઈકાલે પૂજ્ય વક્તા મહોદય શ્રી મારા ગુરુ સદગુરુ જ્ઞાનજીવન દાસજી સ્વામીએ કથાનો શુભારંભ કર્યો. પ્રથમ સેશનમાં વાસુદેવ મહાત્મ્ય વિશે આપણે ક્યારેય નહોતા જાણતા એવો સરસ ઉપોદઘાત આપ્યો. એ સાંભળીને આપણને આશ્ચર્ય થાય કે સ્વામિનારાયણ ભગવાને જે ગ્રંથ પસંદ કર્યો એ ખરેખર સાર્થક છે. આટલું સરસ આ ગ્રંથમાં મહત્વ સ્થાપવામાં આવ્યું છે. બપોર પછીના સેશનમાં પહેલા અધ્યાયની કથા એકાંતિક ધર્મ વિશેની જે જિજ્ઞાસા એ પણ થઈ. આજે આગળ દ્વિતીય અધ્યાયથી હું કથા શરૂ કરું છું. કાલે છેલ્લે સાવરણી મુનિએ સ્કંદને પ્રશ્ન પૂછેલો કે દેવતાઓ તો અનેક છે પણ જીવનભર જે દેવતાની આરાધના કરીએ અને છેવટે ફળ એવું મળે કે નાશ થઈ જાય, કોઈ લોક મળ્યો એ લોક પણ સ્વયં નાશ થઈ જાય, તો કરી કરી અને કરેલું અંતે નિષ્ફળ ગયા જેવું જ કહેવાય. માટે એવા કોઈ દેવ મને બતાવો કે જે દેવના સંબંધથી, જે દેવની આરાધનાથી એકવાર મળેલું ફળ, એ કોઈ ધામ, એ મહાસુખ કદાપી જાય નહીં. એટલે એમના પ્રશ્નમાં સરસ વાત હતી કે એ દેવ સ્વયં નિર્ભય હોવા જોઈએ. ઘણા બધા આપણા બ્રહ્માંડોમાં દેવો એવા છે કે જેની ફિક્સ ટાઈમ લિમિટ છે કે તેઓ આટલા વર્ષો સુધી રહેશે. બ્રહ્માજીના, વૈરાટ બ્રહ્માના એક દિવસમાં 14 ઇન્દ્ર થઈ જાય છે. એની ટાઈમ લિમિટ ફિક્સ છે, બસ એટલું જ એક ઇન્દ્ર રાજ કરી શકે, પછી એ ઇન્દ્રદેવ સામાન્ય દેવ બની જાય. એનું પુણ્ય ખોટે એટલે પાછો ફરી વખત માણસ થઈ જાય. પછી જો પાછા પાપ કરે તો ફરી લખચોરાસીમાં પણ જતો રહે. હવે આવા દેવ અને એના લોક અને ભોગ એ આપણને મળે તો એમાં શું મળ્યું? એટલે સાવરણીજીએ પૂછ્યું કે જે દેવ સ્વયં કાળ માયાના ભયથી નિર્ભય હોય, જેનું આપેલું સુખ શાશ્વત હોય, એવા કોઈક દેવ મને બતાવો કે જેની આરાધનાથી હવે શાશ્વત લોક અને શાશ્વત સુખ પ્રાપ્ત થાય. આજે બીજા અધ્યાયના શુભારંભમાં કાર્તિક સ્વામી સાવરણીના પ્રશ્નને બિરદાવે છે. મહાંતમ પ્રશ્નવિત પ્રશ્નમ પૃચ્છસિ ત્વમિહાનઘ નાસ્યોત્તરમ વર્ષશતૈર્વક્તુમ શક્યમ સ્વતર્કત ઋતે દેવ પ્રસાદાત્વૈ બ્રહ્મન જ્ઞાની વરૈરપિ. પ્રશ્ન કેટલો બધો મહત્વનો છે એની ગરિમા આમાં બતાવી કે હે સાવરણી મુનિ, તમે જે પૂછો છો ને એવું તો આજ સુધીમાં ભલભલાન પૂછતા નથી આવડ્યું. તમે જુઓ ને, આપણે કોઈક મોટા સત્પુરુષ પાસે જઈએ, આપણને કોઈ એમ કે અહીંયા અથાણાવાળા સ્વામી છે, 18 કલાક ભજન કરે છે, એમ કાલે આપણા સંતોએ અહીંયાથી જાહેરાત કરી. હવે આવું સાંભળી આપણને મન થાય કે લાવો સ્વામીના આશીર્વાદ લેવા જઈએ. પછી સ્વામી આપણને પૂછે, ભાઈ તારે કાંઈ મને કહેવું છે તો આપણે શું કહીએ? સ્વામી કે તારે કાંઈ પણ મને પૂછવું હોય તો પૂછ, તો આપણે શું પૂછીએ તમે કહો? એટલે આ પ્રશ્નની ગરિમા છે. આપણે પૂછી પૂછીને એટલું જ પૂછી લેશું કે ભાઈ તબિયત થોડી ના તંદુરસ્ત રહે છે, સ્વામી આશીર્વાદ દો ને કંઈક સારી થઈ જાય, ગયા વર્ષે ધંધો બરાબર નથી ચાલ્યો, વરસાદ બહુ થયો પણ છેલ્લે છેલ્લે એટલો બધો થયો કે ઉલટાનો બગાડી ગયો, હવે એવો આશીર્વાદ દો કે અમારું બધું સારું થાય, દીકરો 25 વર્ષનો થયો પણ કંઈ મેળ પડતો નથી, હવે કંઈક
કૃપા કરો. લ્યો આ આપણે પૂછી પૂછીને પૂછ્યું.
એટલે કાર્તિક સ્વામીએ એમ કીધું કે તમે જે પ્રશ્ન પૂછ્યો એ હે અનઘ, તમે નિષ્પાપ છો, તમારા હૃદયમાં હવે પાપ નથી, એવા દોષો નથી જેથી કરીને તમને આવો મહાન પ્રશ્ન પૂછતા આવડ્યું. તમે બહુ જ જબર મહાન પ્રશ્ન પૂછો એના ઉપરથી મને ખ્યાલ આવે છે કે તમે પ્રશ્નવિદ છો. પ્રશ્ન કેવા પૂછાય, કોની પાસે કેવા પૂછાય એના તમે બહુ જાણકાર છો. હવે ફરી વખત એ પ્રશ્નની મહત્તા માટે ઉત્તરની ગરિમા બતાવે છે કે સાંભળો સાવરણીજી, કોઈ માણસ પોતાના તર્કથી તમારા પૂછેલા પ્રશ્નનો ઉત્તર કરવા જાય તો સેંકડો વર્ષ લાગે તો એનો યથાર્થ ઉત્તર ના આપી શકાય એવું તમે પૂછો છો. એકમાત્ર ભગવાનની કૃપા થાય તો જ એનો જવાબ દઈ શકાય. બાકી પ્રભુની કૃપા વિના મોટા મોટા જ્ઞાની વરો કહેવાય છે એનાથી આનો જવાબ ના થાય. કારણ કે એ જે દેવ વિશે પૂછી રહ્યા છે ને એ દેવ બતાવવા, એને યથાર્થ સમજવા ઓળખવા એ કોઈ હેલી વાત નથી. ત્યારે સાવરણી મુનિને એમ થાય કે તો તમે મને જવાબ દેવાના છો કે નહીં, તો એનો ખુલાસો કરે છે. વાસુદેવ પ્રસાદાત્તુ મયા જ્ઞાતમ વદામિથે અનાખ્યયમ નતે કિંચિત ધર્મ નિષ્ઠા ય સન્મતે, કે છે હા હું તમને તો આનો જરૂર જવાબ આપીશ, કારણ કે પરમાત્માની કૃપાથી હું આનો જવાબ જાણું છું. બીજી વાત, આપણે જેટલું જાણતા હોય એ બધાને કહી દેવાનું નથી હોતું, અને આપણે જે જાણ્યું હોય એ બધાને કહેતા જ રહીએ તો લોકો આપણને વાયડ્યા કહે કે આને વાણીની વાયડાઈ વધી ગઈ છે, આને જ્ઞાન પચ્યું નથી ને તે છલક્યા કરે છે. આપણે જે જે રહસ્યો જાણીએ એ એના પાત્ર હોય એને કહેવાનું હોય. એટલે કહે છે અનાખ્યયમ નતે કિંચિત ધર્મ નિષ્ઠાય સન્મતે, હે સન્મતે તમે બહુ જ સારી શુદ્ધ મતી વાળા છો, બીજું તમે ધર્મનિષ્ઠ છો, તમે ક્યારેય ધર્મની ઉપર જાતા નથી, એટલા માટે આપને ન કહેવા યોગ્ય મારે કાંઈ નથી, હું તમને એનો જવાબ આપું છું. હવે જવાબ આપતા પહેલા એક બીજો પુરાતન સંવાદ અહીંયા રજૂ કરે છે. બહુધા આપણે જૂના શાસ્ત્રોની શૈલી જોઈએ વાલા ભક્તો, તો આવી છે કે પોતાને કોઈ કાંઈ પૂછે એનો જવાબ દેવો હોય તો ભલે પોતે જાણે જ છે પણ પોતાના જ શબ્દોમાં કહેવા કરતા એના પહેલાના કોઈ પૂર્વજો આ વિશે કંઈક ચર્ચા કરી ગયા હોય તો એના નામે રજૂ કરે છે, જેથી કરીને એની પ્રામાણિકતા વધે. આપણે વચનામૃતમાંથી કે આપણા મોટા મોટા વડીલ સંતોની વાતોમાંથી કંઈક શીખ્યા, હવે આપણે આપણી ભાષામાં રજૂ કર્યા જ કરીએ, એના કરતાં આપણે જેની પાસેથી પાયમાં છીએ એના જ શબ્દોમાં એના જ નામે જો રજૂ કરીએ તો એનું ગૌરવ વધી જાય. અહીંયા સ્કંદજી સાવરણીને કહે છે, હે સાવરણી, અત્યારે તમે મને જે પ્રશ્ન પૂછ્યો એવો જ પ્રશ્ન વર્ષો પહેલા મહાભારતનું યુદ્ધ પૂરું થયા બાદ બાણશૈયામાં પિતામહ ભીષ્મ સુતેલા એને રાજા યુધિષ્ઠિરે પૂછેલો. જ્યારે યુધિષ્ઠિરને ઉદ્વેગ થયો યુદ્ધ બાદ, શાંતિનો કોઈ ઉપાય જડતો નહોતો, છેવટે ભગવાન શ્રી કૃષ્ણ એમને ભીષ્મ પિતા પાસે લઈ ગયા અને ત્યાં અનેક પ્રશ્નો પૂછતા પૂછતા એણે આ પ્રશ્ન ભીષ્મ પિતામહને પૂછેલો કે હે દાદા, ચાર વર્ણ અને ચારેય આશ્રમ વાળાને આરાધવા યોગ્ય એક એવા મને દેવ બતાવો કે જેની તમામ લોકો આરાધના કરી શકે, એટલું નહીં જેની આરાધના કરવાથી જે ફળ મળે એ નિર્વિઘ્ન ફળ મળે, એમાં કાંઈ વિઘ્નો ન નડી શકે, વળી ટૂંક કાળે એની બહુ મોટી ફળની સિદ્ધિ થાય. કોઈ નાનો એવો જીવ હોય તો પણ મોટા મોટા લોકોએ જેની સ્તુતિ કરી હોય, જેની પાસે એના માથા નમી પડતા હોય એવી મોટી પદવીને પામી શકાય આવા કોઈ સમર્થ દેવ મને દાદા તમે જણાવો તો મારે હવે એની આરાધના કરવી છે. આવો જ્યારે યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો ત્યારે ત્યાં આજુબાજુમાં ઘણાક હાજર હતા. એ જે સભા હતી એમાં નારદજી બેઠા હતા, બીજા ઘણા ઋષિઓ બેઠા હતા, પાંચેય પાંડવો તો હતા જ, પરંતુ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ ત્યાં ઉપસ્થિત હતા. હવે ભીષ્મ જાણે છે કે યુધિષ્ઠિર મને જે દેવ વિશે પૂછવા માંગે છે એ દેવ અત્યારે સાક્ષાત મનુષ્યાકાર મોરાર થઈને એના મામાના દીકરા તરીકે પ્રગટ થયા છે, પણ હવે એને એની યથાર્થ ઓળખાણ નહીં હોવાથી આટલું બધું આને ગંભીર કરે છે. વાર તો એટલી જ છે કે હું આમ આંગળી ચીંધું એટલે એનો પ્રશ્નનો જવાબ છે કે આ. પણ એમ તો યુધિષ્ઠિરને અનેક વાર કહેવાઈ ગયું છે, એને જોઈએ એવી હૃદયમાં હા પડી નથી. એ માણસ જેવા જ લાગતા એ પ્રગટ પરમાત્મામાં યુધિષ્ઠિરને ધામમાં બેઠેલા દૂર સુદૂર પરોક્ષ ભાવમાં રહેલા પરમાત્મા વિશે જેવી હોય એવી જ પ્રતીતિ નથી બેઠી ત્યારે તો આ ઉદ્વેગ છે. એટલે ભીષ્મજી આ પ્રશ્ન સાંભળીને જરા મંદ સ્મિત કરે છે. બહુ સરસ લખ્યું છે અહીંયા, એવમ ધર્માત્મના તેન પૃષ્ઠ શાંતનવો મુને કિંચિત જહાસ વિક્ષૈવ શ્રી કૃષ્ણ મુખ પંકજમ. કિંચિત જહાસ, બહુ થોડું દાદા હુતા હુતા હસી પડ્યા. પણ જ્યારે એમણે હાસ્ય વેર્યું ત્યારે એની આંખો શ્રી કૃષ્ણની આંખો સાથે એક થઈ. ખ્યાલ આવ્યો, બહુ માર્મિક હાસ્ય છે આ. ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળ સામે જોઈને ભીષ્મ પિતામહ હસ્યા. કહેવાનો ભાવ, હે પરમાત્મા, તમે તો અહીંયા બેઠા છો, તમારી આરાધના કરવાથી યુધિષ્ઠિર જે પૂછે છે એ જ ફળ થાય, પણ હવે શું કરીએ, એ તમારો ફઈનો છોરો, તમે એના મામાના, હવે આ મામા ફઈનામાં દિવ્યતા બિચારી દબાઈ ગઈ છે તો હવે કેમ કરું, ઓળખાણ આપું, પરોક્ષ ભાવમાં આપું કે પ્રગટ ભાવમાં આપું, તમે કયો એમ કરું હે પ્રભુ. આમ ભીષ્મ પિતામહ ભગવાન શ્રી કૃષ્ણના મુખ સામે જોઈને કિંચિત જહાસ, થોડું હસ્યા. હવે જ્યારે ભીષ્મ પિતામહે ભગવાનની સંમતિ માગી તો ભગવાન સ્પષ્ટ શબ્દોમાં તો બોલી ના શકે, કારણ કે તો પાછું બધું જે રહસ્ય છે એ બહાર પડે. એટલે ભગવાને આંખના ઈશારાથી સંમતિ આપી દીધી. નહીં, આપણે પણ આઉટ કરતા હોઈએ છીએ ને, બે પાંચ માણસની હાજરીમાં હોય અને કોઈ માણસ આપણને કંઈક પૂછવા માગતો હોય ને બોલાય એવું ના હોય તો સહેજ માથું હલાવીને કે આંખોને પોપચા બંધ કરીને આપણે એને સંમતિ આપતા હોઈએ છીએ. દૃશા સંપ્રેરિતસ્તેન નર નારાયણોદિતમ શ્રી વાસુદેવ મહાત્મ્યમ પિતુ શ્રુતમ ઉવાચતમ. પછી ભગવાન શ્રીકૃષ્ણને આંખથી જ સંમતિ આપી એટલે ભીષ્મદાદા સમજી ગયા કે ભાઈ પ્રગટની વાતથી તો કાંઈ બહુ મેળ નહીં પડે, કારણ કે એ વાત તો થઈ જ ગયેલી છે, ભગવાન વેદ વ્યાસે કરેલી છે, ઘણા બધા ઋષિઓએ કીધેલું છે. એટલે એમણે ભગવાન નર નારાયણે વર્ષો પહેલા જે ભગવાન વાસુદેવનું મહાત્મય નારદજીને કહેલું એ પરંપરાથી એના બાપ સંતનો પાસે આવેલું અને સંતનો પાસેથી ભીષ્મ પિતાએ સાંભળેલું એ જ ભગવાન વાસુદેવનું મહાત્મ્ય અત્યારે યુધિષ્ઠિરને એમણે સંભળાવ્યું ત્યારે એની વાત કરી. હવે જ્યારે યુધિષ્ઠિરને સંભળાવ્યું ત્યારે ત્યાં નારદજી તો બેઠેલા હતા જ, કુરુક્ષેત્રમાં આ વખતે અહીંયા હાજર હતા. એટલે એણે આ ભગવાનનું મહાત્મ્ય ફરી વાર સાંભળ્યું. પહેલી વાર તો એને ભગવાન નર નારાયણે સાક્ષાત કીધું હતું, આજે એ વાત ભીષ્મ પિતામહ પાસેથી સાંભળવા મળી. એ વાત જ્યારે પૂરી થઈ, આજની સભા છૂટી થઈ, એટલે નારદજી અહીંયાથી સીધા કૈલાસમાં ગયા. કૈલાસમાં જઈ અને સ્કંદ કહે છે કે હે સાવરણી, નારદજીએ મારા પિતા શંકરજીને આ વાત કરી કે ભોળાનાથ, આજે તો આવી બહુ જબરજસ્ત વાત જાણવા મળી. ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની પુરુષ એણે યુધિષ્ઠિરને આવી વાત કરી તો મને થયું લાવો તમને કરું, તમે રાજી થશો. એમ શંકરને વાત કરી અને મારા પિતાશ્રીએ સાવરણી આ વાત મને કરી અને આવી રીતે મને જે ભગવાન વાસુદેવનું મહાત્મ્ય સાંભળવા મળ્યું છે તે તું જ્યારે મને પૂછે જ છો અને તારા પૂછવામાં કોઈ કપટ નથી. ઘણી વખત આપણે જે પ્રશ્નો પૂછીએ છીએ ને એમાં ભાત ભાતના ભાવો હોય. તમે જોજો, આપણે ચાર પાંચ દસ પચાસની હાજરીમાં પ્રશ્ન પૂછીએ તો આપણા માઇન્ડમાં કોઈક ટાર્ગેટ હોય કે એવો પ્રશ્ન પૂછો કે ઓલાન ભાન થઈ જાય.
ખ્યાલ આવ્યો? આપણે કોકને વિતાડવાની હોય, કોકને કંઈક સંભળાવી દેવાની હોય, આપણી જાણમાં હોય કે ઓલા માણસે આવું કંઈક કામ કર્યું છે, એટલે પાંચ માણસની વચ્ચે એવો ખુલાસો આપણે કરાવવો હોય કે એ હેઠું જોઈ જાય, અથવા હું બહુ જાણું છું એ મારે મારા જ્ઞાનનું પ્રદર્શન કરવું હોય તો હું એવો પ્રશ્ન પૂછું કે લોકોને એમ થાય કે અરે વાહ, આવો પ્રશ્ન જાણે છે. ત્રીજી વાત, મારે ઓલા ઉત્તર દેનારા વક્તાને ખરેખર કેટલું જ્ઞાન છે એ બહાર પડાવવું હોય ને તોય હું પૂછું કે હું જાણું છું એવું તમે જાણો છો. આનો અર્થ એ સાચી જિજ્ઞાસા આમાં ક્યાંય નથી, આ જવાબ લેવાને લાયક જ નથી. આ જવાબ આપવામાં આવે ને તો એમાં કોઈનું કલ્યાણ થાય નહીં. એટલે અહીંયા કાર્તિકજી કહે છે કે નિચ્છદ્મ પરિપૃચ્છતે, નિષ્કપટ ભાવે પ્રશ્ન પૂછી રહેલા એવા હે સાવરણી મુનિ, હું તમને જરૂર આનો જવાબ આપીશ કે આવી મોટી મોટી સ્વભાવોમાં જેનો નિર્ણય થયો છે, એટલું નહીં આ જે હું વાત કરવા જઈ રહ્યો છું એ વાસુદેવ ભગવાનના મહાત્મ્યની વાત અપસંશયમ છે. એ વાત સાંભળવા માત્રથી તમારા તમામ સંશયો દૂર થઈ જશે, એ વાતમાં એક પણ સંશયને સ્થાન નથી, એવી અદ્ભુત વાત હવે મારે તમને કરવી છે. એમ કરી અને કાર્તિક મુનિ હવે સાવરણીજીને એક એવા દેવ બતાવવા જાય છે કે જે દેવની આરાધના વાસુદેવ મહાત્મ્યનું હાર્દ છે. વાસુદેવ મહાત્મ્યના 32 અધ્યાયોનો જે સારમાં સાર છે એ ભગવાન પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સાચી ઉપાસના બતાવવી એ છે. એટલે હવે કાર્તિકજીના મુખેથી ભગવાન વેદ વ્યાસ પોતાના હૃદગત અભિપ્રાયને રજૂ કરે છે. વાસુદેવ પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ દેવો કામૈ સકામૈશ્ચ પૂજ્યો મુક્તૈર્નરૈરપિ, પૂજ્યો મુક્તૈર્નરૈરપિ. બહુ સરસ વાત કરી કે સાવરણીજી સાંભળો, એક ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેને શ્રી કૃષ્ણ અને વાસુદેવ કહેવાય છે, એ જ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક દેવ છે. ખરેખર એ જ એક સાચા દેવ છે કે જેની આરાધનાથી આપણે જે ઈચ્છીએ તે તમામ મળે, નિર્વિઘ્ન મળે, ઈચ્છ્યું હોય એનાથી વધુ મળે, અને મળ્યા પછી કોઈ દી ન ટળે. માટે સકામ વ્યક્તિ હોય કે અકામ નિષ્કામ વ્યક્તિ હોય, એ તમામ મનુષ્યોએ આ દેવની જ આરાધના પૂજા કરવી જોઈએ. એટલું નહીં, મુક્તાત્માઓએ પણ એને જ પૂજવાના હોય છે. મુક્તૈર નરૈરપી, મુક્તોએ પણ મનુષ્યોએ પણ આ પરબ્રહ્મ પુરુષોત્તમની જ આરાધના કરવાની હોય છે, એ જ આરાધના કરવા યોગ્ય છે. દ્વિજાતિનામ ચાશ્રમાણામ સ્ત્રી શુદ્રાદેશ ચ સર્વથા સ્વસ્વધર્મૈરેષયેવ તોષણીયોસ્તિ ભક્તિતા. હવે એને કેવી રીતે રાજી કરવા, કોણે કોણે કરવા યોગ્ય છે એ વાત કરે છે કે દ્વિજાતિનામ, બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણને દ્વિજાતિ કહેવામાં આવે છે, કારણ કે ત્રણેયને જનોય લેવાનો અધિકાર શાસ્ત્રોએ આપ્યો છે. દ્વિજાતિનો અર્થ થાય બે વાર જેનો જન્મ થાય એને દ્વિજાતિ કહેવાય. એક તો દેહે કરીને જન્મ્યા એ, બીજું ઉપવિત સંસ્કાર થાય ત્યારે મનુષ્યનો સાચો સંસ્કાર યુક્ત બીજો જન્મ થાય, તો આ ત્રણ વર્ણનાને દ્વિજાતિ કહેવાય. એવી જ રીતે આશ્રમાણમ, ચાર ચાર આશ્રમમાં વસનારા વ્યક્તિઓ, એટલું નહીં સ્ત્રી અને શુદ્ર, ચાંડાલ, અંત્યજ વગેરે કોઈ પણ મનુષ્ય હોય એ બધાએ સર્વ પ્રકારે પોતપોતાના ધર્મમાં રહીને આ મેં બતાવ્યા એ જ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભક્તિથી રાજી કરવા યોગ્ય છે. બહુ મોટો જબરજસ્ત વાસુદેવ મહાત્મ્યનો આ સિદ્ધાંત છે વાલા ભક્તો, કે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ તમામ મનુષ્ય માત્રએ રાજી કરવા યોગ્ય છે. મારે તમારે જો કોઈને રાજી કરવા હોય
તો આ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ. હવે એને કેવી રીતે રાજી કરવા, એના બે સ્ટેપ આપે છે. એક ભક્તિતઃ, ભક્તિથી રાજી કરવા, બસ હૃદયનો સાચો ભાવ, પ્રેમ, લાગણી, એ પુરુષોત્તમ નારાયણમાં આપણને જે દિવ્ય ભાવના હોય છે એનાથી પુરુષોત્તમ પ્રસન્ન કરવા યોગ્ય છે. બીજી વાત, સ્વસ્વધર્મૈહી, પોતપોતાના ધર્મમાં રહેલા એવા મનુષ્યોએ એને રાજી કરવા જોઈએ. આપણે જો ધર્મ મૂકીને રાજી કરવા જઈએ તો ઉલટાનો કોક દિવસ કુરાજીપો પણ થાય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ આ જ સિદ્ધાંત કીધો છે, ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ ન કાર્યા. ક્યારે અમારા ભક્તોએ ભગવાનની ભક્તિ ધર્મે રહિત ન કરવી, પણ ધર્મે સહિતા જ કરવી. આપણે બધા ભક્તિ કરીએ પણ આપણો ધર્મ એમાં પૂરેપૂરો જળવાવો જોઈએ. ભક્તિની ઓછે ધર્મની આપણે હાનિ કરીએ તો એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. વાસુદેવ મહાત્મય પણ અહીંયા એ જ સિદ્ધાંતનું સ્થાપન કરે છે કે પોતપોતાના ધર્મમાં રહેલા તમામ બાય ભાઈ, ચારેય આશ્રમ, ચારેય વર્ણના સ્ત્રી પુરુષોએ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભક્તિ વડે રાજી કરવા. તસ્માત કર્માખિલમ અપિ દૈવમ પિત્રમ ચ સર્વદા તત્પ્રીત્યા એવ કર્તવ્યમ વેદોક્તમ ચ યથોચિતમ. તે જ કારણે દૈવ સંબંધી કર્મ હોય કે પિતૃ સંબંધી કર્મ હોય, શાસ્ત્રોએ જે કાંઈ કરવા યોગ્ય આપણને કર્મો કીધા છે એ તમામ કર્મો તેની પ્રીતિથી જ કરવા જોઈએ. આને કહેવાય કર્મને ભાગવત ધર્મનું સ્વરૂપ આપ્યું. વાલા ભક્તો, પ્રશ્ન એટલો આગળ ચર્ચાઈ ગયો ગઈકાલની કથામાં કે દેવતાના સંબંધથી જ આત્યંતિક કલ્યાણ સુધીની સિદ્ધિ થાય છે. જે કર્મમાં દેવનો સંબંધ નથી એ કદાપિ શાશ્વત સુખ ના આપી શકે. હવે એ જે દેવતાનો સંબંધ છે એ અહીંયા સ્પષ્ટ કરે છે કે દેવતાનો સંબંધ એટલે શું. દેવોના સંબંધ વડે જ જો શાશ્વત સિદ્ધિ થતી હોય તો એ સંબંધ શું. સંબંધના મારી દ્રષ્ટિએ અહીંયા બે સ્ટેપ આવ્યા. એક, ભગવાનના રાજીપાને ઉદ્દેશીને કરવામાં આવે તો એમાં ભગવાનનો સંબંધ લાગી ગયો. હું આ ભગવાને કીધેલી આજ્ઞા પાળું, આ મારો ધર્મ બજાવું તો મારા ભગવાન મારા ઉપર રાજી થાય, મારા ભગવાનને આનંદ થાય કે ના મારો ભક્ત, આ મારો સંત સાચો છે. આમ પ્રભુજીને આનંદ દેવા, પ્રભુજીની પ્રસન્નતાને અર્થે કર્મ શરૂ કરીએ તો એ ભગવાનના સંબંધે સહિત ધર્મ શરૂ થયો કહેવાય. બીજી વાત અહીંયા કીધી ભક્તિતઃ, પ્રભુજીમાં પ્રીતિને કારણે જે થાય એ ભગવાનના સંબંધે સહિત થયું કહેવાય. ભગવાનને રાજીપા માટે કરવું એના કરતા પણ ઊંચું સ્ટેપ છે, ભગવાનની પ્રીતિ માંથી થઈ જાય. તો રાજીપા માટે થાય યા તો ભગવાનમાં અત્યંત પ્રીતિ હોય, એ પ્રીતિમાંથી જ થાય, એને ભાગવત ધર્મ થયો કહેવાય. અને આવા ભાગવત ધર્મથી જ શાશ્વત ધામ, શાશ્વત સુખ આપણને પ્રાપ્ત થાય છે. ભાગવત ધર્મ વિના કેવળ ધર્મથી ક્યારેય આ પ્રાપ્તિ થતી નથી. એટલા માટે વાસુદેવ મહાત્મ્યનો ખાસ આગ્રહ છે એકાંતિક ધર્મ શીખવાડવાનો. હવે જો આ બે પ્રકારના ભગવાનના સંબંધ વિના હું અને તમે કર્મો કરીએ તો એમાં છ જેટલા નુકસાનો જાય. બહુ સરસ બતાવે છે. કાલે વક્તા મહોદય શ્રી કહેતા હતા કે વાસુદેવ મહાત્મ્યનું લેવલ જ એટલું ઊંચું છે કે ભલભલાના તો ટાંટિયા ટૂંકા પડે. આપણે વાંચીએ પણ વાસુદેવ મહાત્મ્ય જે લેવલે હાંકવા માગે એ લેવલે હાલવું હોય ને તો આપણે ઘણા ઊંચા થવું પડે. એટલે એક વાત હવે કરે છે કે જો ભગવાનના સંબંધ વિનાનું કર્મ કરવા જઈએ, એટલે કે આપણને શાસ્ત્રોએ જે કાંઈ કરવાનું કીધું છે એ કર્મો આપણે કરીએ ખરા, પણ એમાં ભગવાનનો સંબંધ ના લાગ્યો હોય, ભગવાનને જ રાજી કરવા માટે પ્રભુની પ્રીતિમાંથી જે કર્મ નથી થતા તો ક્યાં ક્યાં પ્રોબ્લેમ. સાંભળો, છ પ્રોબ્લેમ ગણાવવામાં આવે છે. સુખાપ્તયે નૃભિર્યદ્યત કર્માત્ર ક્રિયતે શુભમ
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 આપે સ્વાનુષ્ઠેતામ તાચે
આપે સ્વાનુષ્ઠેતામ તાચે
કૃષ્ણ સંબંધ વર્જિતામ
કૃષ્ણ સંબંધ વર્જિતામ
તદાક્ષયિષ્ણવ પલ્ફ તદાક્ષયિષ્ણવ પફલ તદા ક્ષયિષ્ણવલ્પફલમ
તદાક્ષયિષ્ણવલ્પફલમ
જ્ઞેયાં તાચ ગુણાત્મકાં
જ્ઞેયાં તાચ ગુણાત્મકાં
જ્ઞેયાં તાચ ગુણાત્મકાં
જ્ઞેયાં તાચ ગુણાત્મકાં
ફલ વૈગુણ્ય કૃચ્ચ
ફલ વૈગુણ્ય કૃચ્ચ
ફલ વૈગુણ્ય કૃતચ
ફલ વૈગુણ્ય કૃતચ
શુભ દેશાદિ યોગત
શુભ દેશાદિ યોગત
બાહુ વિઘ્નમ ચ તન્નોણા
બાહુ વિઘ્નમ ચ તન્નોણા
નૈવ વાંછિત સિદ્ધિદામ સુખાપ્તયે નૃભિર્યદ્યત કર્માત્ર ક્રિયતે શુભમ
સુખાપ્તયે નૃભિર્યદ્યત કર્માત્ર ક્રિયતે શુભમ
છ વાત આમાં આપણને બહુ મોટી ખોટ જાય છે એની બતાવી કે આ દુનિયામાં જન્મેલા કોઈ પણ માણસ શાસ્ત્રોએ બતાવેલા કોઈ પણ પ્રકારના શુભ કર્મ પોતાના જ સુખ માટે કરવા જાય છે ત્યારે જો તે ભગવાનના સંબંધથી વર્જિત હોય એટલે કે ભગવાનને ધ્યાનમાં રાખીને ના કરવામાં આવે કે હે ભગવાન આપની આજ્ઞા છે આપ રાજી થાવ એટલે કરું છું અથવા આપણને ભગવાન એટલા વાલા હોય કે મારા મહારાજે મને કીધું મારે તો કરવું જ છે મારા પરમાત્મા મને કે અને હું ના કરું તો હું ભગવાનનો ભગત કેમ કહેવાય આમ પ્રભુની પ્રીતિમાંથી જો એ ન થાય તો કે છે અપિ સ્વનુષ્ઠિતમ તચ્ચેત બહુ જ સારામાં સારી રીતે ડિટેલથી વિધિપૂર્વક જ કર્યું હોય તો પણ છ નુકસાન થાય પહેલું નુકસાન તે કર્મ ગુણાત્મક જ રહી જાય એટલે કે ત્રિગુણી માયાવાળું જ હોવાથી ક્યારેય ગુણાતીત ફળ ન જ આપી શકે ત્રણ ગુણમાંથી થયેલું આ જગત જગતનું જ ફળ આપી શકે એથી બારું નિર્ગુણ નહીં હોવાથી નિર્ગુણ સુખ ના આપે બીજું નુકસાન બહુ વિઘ્નમ એમાં ભગવાનનો સંબંધ નથી સર્વ કર્મ ફળ પ્રદાતા પરમાત્માને આપણે ધાર્યા નથી એટલે એમાં ગમે ત્યારે ગમે તે પ્રકારના વિઘ્નો આવી શકે એટલું જ નહીવત વાંછિત સિદ્ધિદમ આપણે ધાર્યું હોય ને એટલું બધું સુખ ન પણ આપે જો અને ઘણા માણસો વ્રત કરે છે તપ કરે છે જાત્રા કરે છે પણ તોય કહેતા હોય છે કે મારી ઈચ્છા પૂરી થઈ ન થાય લ્યો કર્મ ફળ પ્રદાતા પરમાત્માનો તે આશરો લીધો નથી તારા બળથી એમ કંઈથી થાય ભલા ચોથું નુકસાન કહે છે તદા ક્ષયિષ્ણુ ફલમ ફળ આપે એ પણ નાશવંત નાશવંત આપે એટલું હોત તોય ઠીક પાંચમું નુકસાન એ નાશવંત પણ અલ્પ ફલમ બહુ થોડું અને છઠ્ઠું નુકસાન કહે છે ફલ વૈગુણ્ય કૃતચ્ચ ઘણી વાર તો એવું ભયંકર પરિણામ આવે કે આપણે એનું અનુષ્ઠાન કરવા જતા હોઈએ અને એમાં જો ભૂલ પડી જાય
તો એ ધાર્યું હોય એનાથી બિલકુલ ઓપોઝિટ પણ ફળ આપે, એમાં ફળની વિગુણતા પણ થઈ જાય, આવા 600 નુકસાન થાય. આપણે ત્યાં એક આખ્યાન પ્રસિદ્ધ છે કે અસુરો એક વખત એના શત્રુના મારણનો યજ્ઞ કરતા હતા. હવે જે યજમાન યજન કરવા બેઠેલા એને એક હોતા, પછી મંત્રના ઉદ્ગાતા આ બધા વિધિ કરાવી રહ્યા હતા. હવે બોલવામાં જે શબ્દ ઉચ્ચાર કરવાનો હતો એમાં ફેર પડી ગયો, ફેર પડ્યો એટલે એનો જે અર્થ હતો એ અર્થ ઉલટો થઈ ગયો. તો એનો ફળ એવું મળવું જોઈતું હતું કે મારો શત્રુ મરી જાઓ, એની જગ્યાએ અર્થ નીકળ્યો મારો શત્રુ મારી નાખો. હવે એનો શત્રુ મારી નાખે તો કોને મારી નાખે? શત્રુને મારવા જગન કર્યો અને સ્વયં મરાયો. આને કહેવાય ફલ વૈગુણ્યકૃત. જો ભગવાનનો આશરો નથી, ભગવાન જ ધ્યાનમાં નથી, ભગવાનના રાજીપાને ઉદ્દેશીને કરતા નથી, તો ભગવાનના સંબંધ સિવાયના કર્મો આવું પણ ફળ આપી શકે છે. એટલા માટે કાર્તિક સ્વામી કહે છે કે હે સાવરણીજી, જો મારી વાત ધ્યાનમાં લ્યો તો મારે તમને એમ કહેવું છે કે તમામ ક્રિયાઓ ભગવાનના સંબંધવાળી જ થવી જોઈએ. કર્મ એ તો દેવ શ્રી કૃષ્ણ પ્રીણનાય ક્રિયતે ચેત તદ સંબંધેન તર્યે તદ ભવેત સર્વમ હિ નિર્ગુણમ. હવે એની સામે 6 ફાયદા બતાવે છે કે જો ભગવાનની જ પ્રસન્નતાને અર્થે ભગવાનના સંબંધથી કરવામાં આવે તો સગુણ એટલે કે માયાના ગુણવાળા એવા કર્મો પણ નિર્ગુણ થઈ જાય છે. બીજું, આ સંદર્ભમાં સ્વામિનારાયણ ભગવાનની આપણે વાત જોવા જઈએ તો વચનામૃત મધ્યના 11માં મહારાજે પણ એમ કીધું છે કે જો ધર્મ અર્થ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે, તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે. આપણે બધા કાં તો આપણા સ્વપુરુષ પ્રયત્નથી લડી લેવા માગીએ છીએ, અને જો ભગવાનને ધારીએ તો ભગવાન પાસેથી પણ તુચ્છ નાશવંત ફળ માગીએ છીએ. આ બેયમાં આપણે માર ખાઈ છીએ. એટલે મહારાજ વચનામૃત મધ્યના 11માં શીખવાડે છે કે ધર્મ નહીં એટલે કે પુણ્ય નહીં, કામ નહીં એટલે કે આપણે જે જે ઈચ્છ્યું હોય એવું ધન સંપત્તિ નહીં, અર્થ નહીં, કામ નહીં એટલે કે આપણા મન માયના ભોગો નહીં, આ કોઈને ધ્યાનમાં રાખ્યા વિના કેવળ જો મોક્ષને ઈચ્છીને પ્રભુજીની પ્રસન્નતાને અર્થે કર્મો કરીએ તો એના એ જ જે કર્મો આપણે કરતા હોઈએ છીએ પહેલા એ જ કર્મો મોક્ષ આપનારા થાય છે. આના ઉપર મહારાજે એક ભાગવતના શ્લોકો તાંકી એને પ્રમાણ આપ્યું છે. આમયો એન ભૂતાનામ જાયતે યશ્ચ સુવ્રત તદેવ યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ. એક ભાઈને ઘી ખાઈ ખાઈને રોગ થઈ ગયો, ચરબી વધી ગઈ, કોલેસ્ટ્રોલ થઈ ગયો, બીપી હાઈ રહેવા લાગ્યું, ભાત ભાતના પ્રોબ્લેમ થયા. પછી એક જાણકાર સારા વૈદ્ય હતા એની પાસે ગયા. વૈદ્ય એને એમ કીધું કે શેઠશ્રી, આ હું જે ફાકી આપું છું ને આ ઘીમાં મેળવીને ખાજો. એટલે પેલા શેઠ કે સાહેબ મને તમારે મારી નાખવો છે, ઘી ખાઈ ખાઈને તો આટલા બધા પ્રોબ્લેમ થયા છે, તમે વળી ઘી ક્યાં વળગાડ્યું? એટલે વૈદ્ય એમ કીધું કે તે જે ઘી ખાધું હતું ને એ અમારી ચિકિત્સા કરાવ્યા વિનાનું ખાધું હતું એટલે આ પ્રોબ્લેમ થયો. હવે હું જે પ્રોસેસ બતાવું છું એમ કરીને ખાજે એટલે તને થયેલો રોગ આ જ ઘી ટાળી દેશે. આવું કીધું. આમયો યેન ભૂતાનામ જાયતે યશ્ચ સુવ્રત. હે સુવ્રત, જે ખોરાક ખાઈ ખાઈને જીવ પ્રાણી માત્રને રોગ થાય છે, આમયઃ રોગઃ તદેવ હ્યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ. તે જ રોગ વધારનારું દ્રવ્ય કોઈ જાણકાર વૈદ્ય દ્વારા ચિકિત્સિત કરાવી દેવામાં આવે, એના ઉપર પ્રોસેસ કરી દેવામાં આવે તો ફરીને એ રોગ વધારનારું થતું નથી, ઉલટાનો રોગ મટાડનારું થાય છે. આવું સરસ દ્રષ્ટાંત દીધું. એવમ નૃણામ ક્રિયા યોગાહ સર્વે સંસ્કૃતિ હેતવઃ. એમ આ દુનિયામાં માણસ માત્ર જે કાંઈ ક્રિયાઓ કરે છે એની તમામ ક્રિયાઓનું ફળ એને
ક્યાંકથી જવાનું, ક્યાંકથી આવવાનું, ક્યાંક જવાનું આવવાનું, આવી સંસ્કૃતિમાં ભટકાવનારું જ હોય છે. અરે બહુમાં બહુ આપણે વધીને સ્વર્ગમાં ગયા, ત્યાં ગયા પાછા પડ્યા, એક પ્રકારની સંસ્કૃતિ જ છે. તમામ ક્રિયાઓ સંસ્કૃતિની જ હેતુ રૂપ છે. પરંતુ તયેવ આત્મવિનાશાય કલ્પંતે કલ્પિતાહા પરે. જો પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની હૈયામાં ધારણ કરી એની જ પ્રસન્નતાને અર્થે કરવામાં આવે તો એ જ ક્રિયાઓ આપણને આ જન્મ મરણમાંથી છોડાવી અને મોક્ષ આપનારા થાય છે. આ જાણકાર વૈદ્ય ચિકિત્સા કરી આપી, હવે નડે નહીં. આવું કીધું. જો એક માણસને છે ને દાન દેવાનો બહુ ગુણ છે, ખૂબ દાન દે, એની વાવા થાય, કીર્તિ બોલે, લોકો એના ખૂબ ગુણ ગાય, હવે એને ખબર નથી કે દાન દેવું હોય તો કેવી રીતે દેવાય. આ દાનનું પુણ્ય એટલું જ છે કે આ દુનિયામાં વાવા થાય. થોડુંક વળી બીજી કંઈક ઈચ્છા હશે તો કદાચ સ્વર્ગાધિક લોક મળશે. પણ કોઈક મહાન સંત હતા, એનો સમાગમ કરવાથી એણે એક દિવસ શીખવાડ્યું કે ભાઈ તમે આટલું બધું દાન દ્યો છો, તમને જે આનું મળશે એ તો હાવ તુચ્છ મળશે, એના કરતાં ભગવાનને રાજી કરવા દો. તમારો ધર્મ છે, ભગવાનને તમને આજ્ઞા કરી છે તો પરમાત્માની આજ્ઞા સમજી પરમાત્માને ગમે એટલે દો, તો એનું ફળ તો એવું મળશે કે તમારાથી ખાંપું ખૂટશે નહીં. તો જે દાન પહેલાં દેવાથી એને જન્મ મરણનું જ ફળ મળવાનું હતું, આવાગમન જ આપવાનું હતું, એની જગ્યાએ હવે પછીનું એ જ પ્રકારનું દાન એને અક્ષરધામ આપનારું બની જાય છે કે જે પછી ક્યારેય ટળતું નથી. આ મોટા પુરુષે આ ક્રિયામાં ચિકિત્સા કરી આપી. આમ સ્વામિનારાયણ ભગવાને મધ્યના 11મામાં વાત કરી છે કે ગ્રહસ્થોએ કેવી રીતે, ત્યાગીઓએ કેવી રીતે પોતપોતાના ક્રિયાયોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. અને જો આવી રીતે ભગવાનના સંબંધે સહિત કરીએ તો 6 ફાયદા. એનો પહેલો ફાયદો આ કે એ માયિક ક્રિયાઓ હોવા છતાંય નિર્ગુણ થાય છે. એનો બીજો ફાયદો, સ્વવાંછિતાત અપિ અધિકમ દદાતિ ફલમ. આપણે જે ધાર્યું હોય ને એના કરતાંય બહુ મોટું ફળ આપે. પેલી વાત આવે છે કે શ્રીજી મહારાજ અમુક સેવકો સાથે ગઢડાથી અમદાવાદ સાઈડમાં જઈ રહ્યા હતા. રસ્તામાં મહારાજે એક ચરિત્ર કર્યું કે અમને બહુ તરસ લાગી છે, તાત્કાલિક ગમે ત્યાંથી પાણી લઈ આવો. પાણી એ સાઈડમાં મળે એવું હતું જ નહીં. ગમે ત્યાંથી શોધખોળ કરતા કરતા હરિચ્છાથી એક છોકરો ખેતરમાં કામ કરવા ગયેલો, એની પાસે પાણી હતું. એટલે સુરાખાચરે એને શીખવાડ્યું કે ભાઈ અમારા ભગવાન સ્વામિનારાયણ અહીંયા આવ્યા છે, બહુ તરસ્યા થયા છે, તું એને પાણી આપીશ. એટલે છોકરાને પાણી આપવાના બે કારણો થઈ ગયા. એક, સ્વામિનારાયણ ભગવાન વિશે એણે ઘણું બધું સાંભળ્યું હતું, ઓહો એવા મોટા પુરુષ છે, એને પાણી આપવાથી બહુ મોટું પુણ્ય થાય. બીજી વાત, બહુ મૂછુંવાળા દરબાર બાપુ, આને ના પાડવાથી બહુ મોટો માર થાય. એટલે એ તો બિચારો ખેડૂતનો દીકરો સમજી જ ગયો કે અત્યારે ના પાડવામાં કાંઈ મજા જ નથી, હા પાડવામાં બે સાઈડના લાભ છે. ક્યારે બાપુ તમારા જેવા કહેવા આવ્યા હોય ને પાણીની ના પાડું, લઈ જાઓ. પણ સુરાખાચર ભગવાનના ભક્ત હતા, એને નક્કી હતું કે આજે મહારાજને એવી તરસ લાગી છે ને પાણી પાણી કરે છે, એટલે પાણી પીને મારો વાલો રાજી રાજીનો રેડ થવાનો છે. હવે હું તો ખાલી પાણી લેવા ગયો, પાણીના દેનારાને એનો રાજીપો મળવો જોઈએ ને, એ હાજર હોય તો એનું મન માન્યું મળે. એટલે કહે છે, છોકરા તું જ પાણી લઈને હાલને બાપા, એટલે તારું માટલું રિટર્નમાં તને પાછું મળી જાય, પાછું મારે દેવા આવવું નહીં. એટલે પેલા છોકરાને જોડે લીધો. રસ્તામાં સુરાખાચરને વળી વિચાર આવ્યો કે આરો ખેડૂત છોકરો માગી માગીને માગશે હું, કેલા ભાઈ સ્વામિનારાયણ ભગવાન રાજી થાય તો હું માગીશ. એટલે પેલો છોકરો કે બાપુ એવું છે ને, મારા બાપને એ 100 ભાઈઓ, પાછા અમી 7-8 ભાઈઓ, અને અમારે 50 વીઘા જમીન છે તો મેળ નથી પડતો. જો સ્વામિનારાયણ ભગવાન રાજી થાય તો કહીશ કે બાપુ બીજી 50 વીઘા દઈ દો ને, એટલે અમારું સહેજે સહેજે ભરણ પોષણ હાલી જાય. લ્યો આવું થયું. સુરાખાચર કે અરે રે બિચારો, હવે આ છોકરો ભોળો ભલો ખેડૂતો સમજતો નથી, આ કેવા મોટા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આજ રાજી થવાના છે ને એની પાસે આવું માગીને બેસ્યા. બહુ મોટા હોય ને ભાઈ, એની પાસે જો આપણે માગવામાં ભૂલ કરીએ ને તો કોક દી પ્રોબ્લેમ બી થઈ જાય. એક ડોશીમાં બહુ મોટા રાજના રજવાડામાં કંઈક નાનકડા કામ માટે પરંપરાથી જાય. એક દિવસ એવું સારું કામ કર્યું તે મહારાજા રાજી થઈ ગયા. એ તો સાર્વભૌમ હતો. એને કીધું મારે મહારાજ એવું કામ હોય તો કયો, તમારા ઉપર હું રાજી થયો. એટલે પેલા ડોશીને એમ થયું કે હા કે દાડાનું એક કામ છે જ, આજે રાજા રાજી થયા જ કહી દઉં. કે બાપુ એવું કરો, મારો ગામને પાદર કૂબો છે ને એ કૂચરું હળી ગયું છે ને, તે મને બહુ હેરાન કરે છે. હું પાણી ભરવા જાઉં, કંઈક કામે કાજે જાઉં તો મારા ઝૂંપડામાં ગરી જાય છે, મારું બધું અભડાવી જાય છે, તો બાપુ એનું કંઈક કરી દો ને. હવે સાર્વભૌમની આરે બધા માણસો હતા, એને આ ડોજીને મારવાનું મન થયું કે ઓહો હો હો, આવો મોટો સાર્વભૌમ રાજી થયો ને આવું માગ્યું. પણ હવે દરબાર તો હવે માગ્યું તો ચાલ્યું, તરત જ ઓર્ડર કર્યો છે કોઈ હાજર? ત્યાં તો ભાઈ દોડતા લોકો આવ્યા, હો જી હજુર જી હજુર, કે અત્યારે ને ત્યારે તોપ લઈ જાઓ. આ માડી કે છે નહીં આજે ને આજે કામ થઈ જવું જોઈએ. ભાઈ લઈ ગયા તોપ, માડીના કુબાની સામે ઠેરાવી, માડી પાણી ભરવા ગયા એટલે હળી ગયેલું કૂચરું, રોટલો ખાવા નિમિત્તે કુબાની અંદર ઘૂસ્યું. જેવું કુબાની અંદર ગયું અને ભાઈ સેનાપતિએ ધડાંગ દઈને તોપ ફોડી, કુબા હોતું કૂચરું ઉડી ગયું. ડોશી આવી તો કુબાનું નામ નિશાન ના રહ્યું. હવે આ ફાયદો થયો કે નુકસાન થયું? સુરા ખાચરને થયું કે આવા મોટા મહારાજ અને આ ખેડૂને બિચારાને માગતા નહીં આવડતું, એટલે સુરા ખાચરે શીખવાડ્યું કે ભાઈ એવું માગજે ને કે પ્રભુ મારું કલ્યાણ કરો. પેલો છોકરો કે ઈ વળી શું હોય? સુરા ખાચર કે આને સમજાવવું કેમનું? કે લા ભાઈ, આપણે આપણો મોક્ષ માગી લેવાનો એટલે એક એવો લોક મળી જાય, આ પછી બોલબાલા કાયમ નહીં, કાંઈ પ્રોબ્લેમ જ નહીં. તો પેલો છોકરો કે ન્યા અમને પાછી જમીન મળશે, ત્યાં કુવાવાળી પાણીવાળી જમીન હોય છે, વાડી હોય છે, ખેતર હોય છે, પાણીવાળું હોય તો બહુ સારું પડે હો બાપુ. એટલે સુરા ખાચર સમજી ગયા આને કાંઈ જાજુ મગજ હાલશે નહીં, કે ન્યા બધું હોય છે, તું માગી લેજે, ત્યાં તારે જે જોતું હોય બધું મળશે. એટલે પેલો છોકરો આવ્યો કે બાપુ મને કાંઈ ખબર નહીં પડતી, પણ તમે કયો છો એટલે માગી લીધ. મહારાજ પાણી પીને બહુ જ રાજી થયા, માગવાનું કીધું. એટલે પેલો છોકરોએ કીધું કે બાપુ મને કાંઈ ખબર ન પડે, પણ આ તમારા બાપુએ મને કીધું છે કે મોક્ષ માગી લીધી, એટલે કલ્યાણ આલો. મહારાજ સમજી ગયા કે આ છોકરાનું કામ નથી, આ તો અમારા માયલો ફૂટ્યો એટલે જ આને આવું આવડ્યું. પછી મહારાજ કે જા બાપા, તારી ઈચ્છા રહી અને આ અમારા દરબારે શીખવાડ્યું એ આલ્યું, બધું આલ્યું કે છે, જા. જોયું ને, જો અહીંયા માલામાલ કર્યો અને ન્યાય કર્યો. એટલે ભગવાનના સંબંધથી કરીએ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને રાજી કરવા કરીએ, તો બાપા એમાં કોઈ વાતનો મિનમેખ રહેતો નથી. એટલે અહીંયા લખ્યું સ્વવાંછિતાત અપી અધિકમ દદાતી ફલમ. આપણે ધારી રાખ્યું હોય ને એનાથી પણ બહુ મોટું ફળ આપે છે. એટલું નહીં, અક્ષયમ ફલમ દદાતી. એકવાર ઈ ફળ મળે તો પછી કોઈ દી ન ટળે એવું ફળ આપે છે. વળી અસત દેશાદી સંબંધા તત વૈગણ્યમ ભવે નચ. જે ઓલો પ્રોબ્લેમ હતો ક્યારેક ઊંધું પડે, એવો તો આમાં ક્યારેય પ્રોબ્લેમ જ નથી. ભગવાનને રાજી કરવા કોઈ ભક્ત કાંઈ પણ કરે છે, કદાચ ઉચ્ચારમાં ફેર પડ્યો, કંઈક વિધિમાં ફેર પડ્યો, આપણને હુજ્યું ન હુજ્યું ખબર પડી ન પડી, ક્યારે એ કુફળ તો ન જ આપે. કારણ કે કર્મ ફળ પ્રદાતા પરમેશ્વર આપણા ધ્યાનમાં છે, આપણે એના આશ્રિત છીએ, એને રાજી કરવા કરીએ છીએ, એ સમજે છે બધું. વળે વિઘ્નસ્તુ કોપી બ્રહ્મર્ષે પ્રતાપાત ચક્ર પાણી ન તસ્મિન ન ભવેત ક્વાપી તત્સ્યાત ઈપ્સિત સિદ્ધિદમ. ક્યારે એમાં કોઈ પ્રકારનું ભગવાનના પ્રતાપે વિઘ્ન નથી થતું. એટલું નહીં, યદ્યપ્યલ્પમ સ્વસુકૃતમ તથાપિ પરમાત્મન સાક્ષાત સંબંધ તો બ્રહ્મન ભવત્યૈવ મહત્તરમ. કે જે ભલે એનું બહુ જ નાનું એવું જ કર્મ હોય, બહુ થોડું અમથું જ કર્યું હોય, પણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો એમાં સાક્ષાત સંબંધ હોવાથી એને બહુ જ મહત્તર ફળ આપે છે, બહુ મોટું ફળ આપે છે. માટે વાલા ભક્તો, આપણે તો બહુ મોટા ભાગ્યશાળી છીએ કે આપણને સર્વાવતારી સર્વોપરી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ હરિકૃષ્ણ મહારાજનો આશરો મળ્યો છે. એને માટે નાનું હોનું કર્યું હશે ને તોય બહુ ઝાઝું થશે, બહુ ઝાઝું થશે, બહુ જ ઝાઝું. હમણાં તીર્થધામ કુંડોલમાં શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 16મી થઈ, એમાં અમારા ગુરુ વક્તા શ્રી જ્ઞાનજીવન દાસજી સામે એક સરસ મહારાજનું ચરિત્ર કીધું કે સ્વામિનારાયણ ભગવાનને ગઢડામાં સમયો રાખ્યો, તે દેશ દેશાવરમાંથી સંતો ભક્તો તેડાવ્યા, એક સંઘ આવતો હતો, ભાલબારામાંથી સંઘ હાલ્યો આવે. હવે સ્વામિનારાયણના ભક્તો જાતા હોય ને કઈ ગામ ગપોટા મારતા મારતા ન જાતા હોય, ગાળીઓ બોલતા બોલતા ન જાતા હોય, ઝઘડતા ઝઘડતા ન જાતા હોય, ને એમ જાતા હોય સ્વામિનારાયણના ન હોય. એ તો ભાઈ ધૂન કીર્તન ભજન કરતા કરતા જતા હતા, તો એક જગ્યાએથી પસાર થયા. એક ખેડૂત ખેતી કામ કરતો હતો, એને બહુ ગુણ આવ્યો કે અરે વાહ, કોઈ બહુ સારા સંતો ભક્તો છે. પગે લાગ્યો, પૂછું કે બાપુ તમે કોણ છો, ભાઈઓ સાધુ સંતો તમે ક્યાં જાઓ છો? એટલે વાત છે કે ભાઈ ગઢડા સ્વામિનારાયણ ભગવાને સમયો રાખ્યો છે તો અમને તેડાવ્યા છે, ત્યાં દર્શનનો સત્સંગનો લાભ લેવા જઈએ છીએ. કે ગઢડે જાઓ છો? જગન છે કે હા. કે ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો, મારે જગનમાં કંઈક ભેટ દેવી છે. સ્વામિનારાયણ ભગવાન વિશે મેં સાંભળ્યું છે, એ તો બહુ મહાન મોટા પવિત્ર પુરુષ છે, અને તમને જોઈને મને એમ થાય છે કે જેના સેવકો આવા છે તો એને વિશે તો કેવું હું, માટે જગનની મારી નાનકડી ભેટ લેતા જાઓ. એ ભાઈ પાસે જે હશે એ કે લાવીને કહેવાય છે એને 10 રૂપિયા આપ્યા. કોઈ દી એણે સ્વામિનારાયણ ભગવાનને જોયા નથી હો, આટલા ગુણથી 10 રૂપિયા આપ્યા. એ સંઘ ગઢડા લઈ આવ્યા અને મહારાજના શ્રી ચરણોમાં અર્પણ કર્યા કે મહારાજ, એક પહેલો કોઈ અજાણ્યો વ્યક્તિ મળેલો બહુ ભાવિલો હતો, એણે આપશ્રીને આ ભેટ આપી છે, મહારાજે હાથમાં લીધા હો. આમ હાથમાં જોઈને મહારાજ હામું હામું જોઈ રહ્યા, આમ જાણે કંઈક ભવિષ્યકાળનું વિચારતા હોય એવો ચહેરો કર્યો. બધા જોવે છે કે મહારાજ આ શું કરે છે. પૂછું કે હે મહારાજ, શું કંઈક ભૂલ પડી? કે ના 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 ના, તો કેમ મહારાજ આપ આમાં આટલું બધું વિચારો છો? મહારાજ કે હું એ વિચારું છું કે એ જીવાત્માએ આજે અમને રૂપિયા 10 આપ્યા છે, અને એ બહુ સારા ભાવથી આપ્યા છે. આના વ્યાજ સહિત મારે એટલું મોટું ફળ સમય આવે દેવાનું છે કે એણે કોઈ દી કલ્પ્યું નહીં હોય. આ વાતને તો વર્ષો વયા ગયા, બધા આ વાત ભૂલી ગયેલા, 10 રૂપિયા દેનારો ભૂલી ગયેલો કે મેં 10 રૂપિયા દઈ રાખ્યા છે, તો આનું હું બેંકમાં ડબલ ને ડબલ ના ડબલ થતા થતા મને વળતર મળશે. વર્ષો જતા એક વખત એવું બન્યું કે ભાઈ વૃદ્ધ થયો ને એના કપાળે કોઢ નીસર્યો. હવે આજથી 150-200 વર્ષ પહેલાની સમાજની રૂઢિ એવી હતી કે કોઈને કપાળે કોઢ નીસરે એનો અર્થ એ કે માણસે કંઈક ખાનગીમાં પાપ કર્યું છે, એ પાપ પુકારી રહ્યું છે. માણસ તો બહુ ભાવિલો હતો, ધર્મિષ્ઠ હતો, સારો સજ્જન હતો, અને એને કપાળે કોઢ નીકળ્યો એટલે આખું ગામ એની ગમે એવી ભાત ભાતની વાતો કરવા લાગ્યું. એ વાત સાંભળીને એ માણસને બહુ દુઃખ થયું કે અરે રે, મારે આ કપાળના કોઢ હોતા જીવવું, આના કરતા તો મરી જવું સારું. મેં ખરેખર જીવનમાં કાંઈ પાપ કર્યું નથી, મને કોઈ કલંક લાગ્યું નથી, પણ આ કોઢ કોઈ પૂર્વજન્મના પાપે નીકળ્યો હશે અને લોકો મને આ જન્મનો પાપી માને છે, મને ધુતકારે છે, માટે હવે મરી જઉં. એક દિવસ એનો કોઈ મજૂર હશે, એને ગાડું જોડાવી લઈને હાલ્યા. ભાલમાં તો દરિયો નજીક થાય કે ભાઈ હાલ સમુદ્રે જવું છે, કે દાદા અત્યારે હું લેવા, કે મારે વિધિ કરવાની છે, હાલ ને તું તારે કહેવાય નહીં ને કે મરવા જવું. હાલ્યા ગાડું જોડીને ઠેઠ દરિયાના કાંઠા હું જવાય, ત્યાં હું જે ગાડું હાંક્યું, ગાડું જ્યાં ઊભું રહ્યું એટલે આ ખેડૂએ દાદાએ પેલા મજૂરને એમ કીધું કે ભાઈ હવે તું હાંકે જા. કે કાં દાદા, તમારે વળતા નહીં વળવાનું? કે ના ના ભાઈ, હવે મારે પૂરું. કેમ? તો કે આવું જીવીને શું કામ છે, હવે મરી જવું, આ દરિયામાં હમાજી લઈ લેવી. તું જતો રે બાપા, છેલ્લા હવને રામ રામ કહી દેજે. તો પેલો તો મજૂર હતો, કેટલું સમજાવે, ઉભો રહ્યો. એને થયું કે દાદા મરવા જાય છે, કોઈ જીવતો જાગતો હાલતો ચાલતો માણા કેમ નો મરી જાય? તે જ્ઞાન જ્ઞાન ઉભો રહ્યો. દાદા હાલતા થયા હો, એ હાલતા 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 બરોબર પાણીને કાંઠે આવે એ જ ટાઈમે કોઈ દિવ્ય અને ભવ્ય પુરુષ સામે પાણીમાંથી સામે મળ્યા. નવાઈ લાગી કે હમણે કોઈ હતું નહીં ને આ ભાઈ આમ પાણીની સાઈડમાંથી ક્યાંથી આવે છે. બ્રાહ્મણ જેવા લાગ્યા, જય શ્રી કૃષ્ણ કર્યા. એટલે પેલા દિવ્ય પુરુષે સામેથી પૂછ્યું કે દાદા તમે આમ ક્યાં હાલ્યા? કે મારે જરા સમુદ્રમાં વિધિ કરવાની છે ને, તે વિધિ કરવા. કે ખોટું બોલો માં, બ્રાહ્મણ પાસે ખોટું બોલો છો અત્યારના પોરમાં? આને થયું કે ભાઈ ખોટું હું બોલું છું એને ક્યાંથી ખબર, કોઈ જાણ ભેદું છે કે તમે કોણ છો? કે એ હું પછી કહીશ, તમે પહેલા મને સાચી વાત કરો. મરવા જાઓ છો અને મને વિધિ કરવાની વાત કરો છો? એટલે આને પાક્કું થઈ ગયું કે આ કોઈક અંતર્યામી પુરુષ છે. પગમાં પડી પગે લાગીને જેવું હતું એવું કહી દીધું કે ભાઈ આ કપાળે કોઢ નીકળ્યો છે ને હવે લોકોની ટીકા સાંભળી જાતી નથી એટલે મરવા જાઉં છું. ભાઈસાહેબ ખોટું બોલ્યો, માફ કરજો. તે દાડે એ દિવ્ય પુરુષે એક કોથળી બતાડી હો અને એમ કીધું હતું કે જો ભાઈ તમારે મારું માનવું જ હોય તો પહેલી વાત સાંભળી લ્યો કે તમે પાછા વળી જાઓ. આવો ભગવાનને આપેલો મોંઘો મનુષ્ય દેહ એમ મરાય નહીં. તમે પ્રભુની ભક્તિ કરો, પ્રભુની ભક્તિથી ભગવાનના આશરાથી આ તમારો રોગ દૂર થઈ જશે અને લોકોને ભાન થશે કે આપણે માનતા હતા એવું આ જીવે કાંઈ કર્યું નથી. પણ તમે મનુષ્ય દેહનો ઘાત ના કરો, પ્રભુની ભક્તિ કરો તો ફરીને ક્યારેય જન્મ નહીં આવે એવું ધામ મળશે. ત્યારે આણે કીધું કે બધું ભૂદેવ તમારી વાત સાચી, પણ લોકો એમ ન સમજે અને લોકો મારી એવી હળાહળ નિંદા કરે છે કે મારાથી સાંભળ્યું જતું કે જાઓ અમારો આશીર્વાદ છે, જો તમે અમારું માનો તો તમારો 15 દિવસમાં કોટ દૂર થઈ જશે, પણ તમે મરવાનું બંધ રાખો. અને જો તમારે અમારું માનવાનું ના હોય તો અમારી પાસે આ તમારા 10,000 રૂપિયા ભેગા થયા છે, લઈ જાઓ પાછા. તારે આ ખેડૂ કે છે, ભાઈ મેં તમને કોઈ દી આલ્યા નથી, મેં તમને ક્યારેય ભાયા નથી, તમારી પાસે મારા 10,000 છે ને ભેગા થયા કે થયા છે, એ વધતા 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 થયા છે. અમારી બેંક એવી છે કે અહીંયા જેમ મૂકી રાખો એમ એના વધે બહુ. કેવું? પણ મેં તમને આપ્યા નથી ને કે આપ્યા છે, ઉભાર્યો સંભાળી દઉં એમ કરીને મહારાજે ઓલી વાત સંભાળી દીધી સંઘવાળી કે હા તો તમે કોણ, સ્વામિનારાયણ ભગવાન છો? કે હા, અમે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છીએ. હવે તો એ ભાઈ રડી પડ્યો. હો ભાઈ, આંખમાંથી આહુડાની ધાર જાય ભાગી. હે દયાના સાગર, મને ખબર નહોતી, મારી ધારણા નહોતી, હું તો ભૂલી ગયો હતો. તમે આ કપરી વેળાએ, વહમી વેળાએ મારી વાર લીધી. ત્યારે પ્રભુ બોલ્યા, તમે ભૂલી જાઓ, હું નહીં ભૂલતો. જાઓ, મારો આશીર્વાદ છે, પાછા વળી જાઓ, આ બધું મટી જશે. હવે તો ભગત માને જ ને, માની ગયા. પેલો મજૂર તો હજી ઉભો જ તો, ગાડા બેહીને ઘરે જતા રહ્યા. 15 દિવસે કોઢનું નામ નિશાન ના રહ્યું. આખા ગામને આંગળા મોઢામાં ગાલીને માનવું પડ્યું કે લે આ માણા સાચો છે, ભગવાનનો ભગત છે, આપણે બોલી છીએ એવો નથી. પછી તો જીવનભર સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરી અને અંતે અક્ષર ધામ મળી ગયું. આને કહેવાય અદ્ય પ્યલ્પમ સ્વસુકૃતમ તથાપી પરમાત્મનઃ સાક્ષાત સંબંધ તો બ્રહ્મન ભવત્યૈવ મહત્તરમ. બહુ જ નાનું એવું આપણું કંઈક દાન પુણ્ય સેવા સત્કર્મ હોય પણ એનું મોટું જબરું પુણ્ય થાય છે, બહુ મોટું જબરું થાય છે. તીર્થધામ કુંડળની બાજુમાં એક બરવાળા ગામ છે, ત્યાં બહુ વર્ષોથી સ્વામિનારાયણ ભગવાનનું હરિ મંદિર છે. ગામમાં મંદિરમાં ગાર કરવાની હતી. હરિભક્તોએ વિચાર કર્યો કે આપણા ઘરે આપણે કેવી હારી ગાર કરાવી છે, આ તો ભગવાનનું મંદિર છે, આખા ગામમાં હારામાં હારી ગાર આ હોવી જોઈએ. સાચા ભક્તોને આવો ભાવ થાય ને કે ભાઈ આપણા ઘરે આવું સરસ ફર્નિચર, આપણું ઘર, આપણો બંગલો આવો, તો ભગવાનનું મંદિર કેમ સામાન્ય. અને ત્યાં વડોદરામાં નારણસિંહભાઈ અસવાર કરીને એક સરસ બહુ મહાન ભગવાનના ભક્ત થઈ ગયા. એમના મોટાભાઈ ધીરુભાઈ અસવાર અહીંયા જ બેઠા છે. એમણે એને ઘરે બંગલો બનાવ્યો. ભગવાનની દયા, સંતોની કૃપા, ધન સમૃદ્ધિ ખૂબ, બંગલો બહુ સારો બનાવ્યો. પણ બંગલામાં સૌથી સારામાં સારો રૂમ, સારામાં સારું ફર્નિચર, સારામાં સારું સિંહાસન, સજાવટ એ ભગવાનના મંદિરિયામાં કરી. બહુ જ મોટું કિંમતી એસી એ રૂમમાં મૂક્યું. એવા ભક્ત હતા. લ્યો, એના માટેનો જે રૂમ હતો ને એના કરતા ભારે સારામાં સારું એસી ભગવાનના મંદિરમાં. ત્યારે તમારા બધાને ઘરે ઘર તો હશે જ ને, ઘરમાં મંદિર યુત હશે જ ને. તમે જોજો ક્યાંક ખૂણા મૂકી રાખ્યું છે ને બાવા વળી ગયા છે ને. હે, તમારા માટેનું ફર્નિચર જોજો, તમારા રૂમની સજાવટ જોજો, તમારો ડ્રોઈંગ રૂમ ને બેડરૂમ ને, અને ભગવાનનું મંદિર યુ જોજો. ભગવાનનું મંદિર યુ તો એવી જગ્યાએ આપણે ફિટ કર્યું હોય કે જે જગ્યા આપણે લગભગ પડી રહેવાની હોય. મોકાનો રૂમ સારો લાગે એવો એ તો આપણે બંધાઈ રાખ્યો હોય. હવે ભગવાનનો સાચો ભક્ત હોય એને આવું ના હોય. પેલા બરવાળા વાળાએ વિચાર્યું કે આપણા મહારાજના મંદિરમાં સારામાં સારી ગાર થવી છે. કોકને પૂછા કરી તો કોકે કીધું કે ભાઈ આપણા ગામમાં પેલા જીવી ડોશી છે ને એને બહુ જ સારી ગાર કરતા આવડે છે, કે બોલાવો. પણ તમને ખબર છે જીવી મોંઘી બહુ જ કહે છે. પેલા હેર કટિંગ વાળા હેર સલૂન વાળા નહીં હોતા, નવી નવી ફેશન લાવે ને તો મોંઘું બહુ કરે. એક જણાને મેં પૂછ્યું કે દાઢી હાથે કરે છો કે ના 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 હાથે તો કઈ કરાતી છે. હું તો કે છે ફારમ હારું હોય ત્યાં જાઉં. કેટલા રૂપિયા? 45 રૂપિયાની દાઢી થાય. કેટલા રૂપિયાની? 45 રૂપિયાની દાઢી. કે ભાઈ જીવી ડોસી મોંઘી બહુ છે, કારણ કે એની પાસે ગાર કરવાની હમણે બધી નવી ટેકનિકો આવી છે, નવી ફેસિલિટી, નવી ડિઝાઇન કરે છે. કે વાંધો નહીં, મહારાજનું મંદિર છે ને ભલે મોંઘું પડે, જીવીને બોલાવો. જીવી ડોસીને બોલાવી કે જીવીમાં અમારા સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં ગાર કરી આલશો? કેમ નહીં, આખા મલકને ઘરે કરું છું, પ્રભુન મંદિરમાં હું કામ ન કરી દઉં. કે તમારે જે ભાવ લેવો એ લેજો, પણ હારા મારી હો માડી આખા ગામમાં ન હોય એવી કે કરી આલું. માડીએ સરસ મજાનો ભાવ રાખી અને આમ ઓરતા પાડી આપ્યા. આમ છે ને આમ આંગળા પાડી, આમ ડિઝાઇન કરે, થપ થપ કરે, બહુ સરસ. આખા મંદિરમાં એવી સરસ ડિઝાઇન વાળી ગાર કરી આપી, આખું ગામ જોવા આવે એવી. એ જીવી ડોસી જે દાડે મરવા પડી, કરોડો બ્રહ્માંડનો નાથ ભગવાન સ્વામિનારાયણ એને લેવા આવ્યો. ડોસી કહે છે, અરે તમે કોણ? કે લ્યો, ન ઓળખ્યા? તમે અમારા મંદિરમાં હારામ હારી ગાર કરી હતી સ્વામિનારાયણ ભગવાન. કે લ્યો, તમે સ્વામિનારાયણ ભગવાન છો? કે હા. કે તમે મને કેમ લેવા આવ્યા? મેં તમારી ભક્તિ નહીં કરી. ઓ પ્રભુ, કે ભલે ભક્તિ નહીં કરી પણ બહુ હૃદયની ભાવનાથી આખા ગામ કરતા હારી મારા મંદિરમાં તે ગાર નહોતી કરી આલી. ત્યારે ડોસી વળી બિચારી ખુલાસો કર્યો એટલે કે પ્રભુ રાજી રહેજો, ગાર તો કરી આલી હતી પણ મેં મજૂરી લીધી હતી, મફત નહોતી કરી આલી. તારે મારો મહારાજ કહે છે ભલે મજૂરી લીધી, મજૂરી તો તું બધે લેતી હતી, પણ જે ભાવથી મારા મંદિરમાં ગાર કરી હતી એ ભાવ મને યાદ છે, અને ભાવનાનું ફળ આજે મારે તને મારું ધામ દેવાનું છે. આવું જબરજસ્ત મહત્તર ફળ મારા પ્રભુજીએ આપ્યું. બહુ જબરું કામ થાય છે વાલા ભક્તો. ભગવાન સ્વામિનારાયણના સાક્ષાત સંબંધે કરેલું નાનકડું એવું પણ કામ હોય એનું. એટલે કાર્તિકજી કહે છે કે સાંભળો, હું એક તમને દ્રષ્ટાંત દઈને સાવરણીજી તમને વાત સમજાવું. યથા સ્ફુલ્લિંગ માત્રોપી વન કાષ્ઠૌઘ યોગતઃ અનિવાર્યો ભવે દાવસ તથા એતત હરિ યોગતઃ. કોક વખત ભર ઉનાળે ગાઢા જંગલમાં આગ લાગે. પહેલી વાર જ્યારે આગ લાગે ત્યારે તો એ નાનકડો તણખો હોય. જંગલમાં આગ લાગવાના બે ત્રણ કારણો છે. એક તો હોકાનો બંધાણી જો ત્યાં જઈ ચડ્યો હોય તો એ હળગાવી મારે. બીડીન ઠૂઠાવાળા જઈને હળગતી નાખી હોય તો હળગાવી મારે. કોકને વળી રાંધવું કારવવું હોય ને કંઈક ફેર પડી જાય તો બની શકે. પણ એક કુદરતી આગ લાગે છે એને દાવાનળ લાગ્યો કહેવાય. ધામ ધામ ઉનાળાનો વૈશાખ જેઠનો તાપ તપતો હોય, પાનખર ઋતુ હોય અને જોરદાર વંટોળિયા વાતા હોય, એમાં વૃક્ષો અરસપરસ ઘસાય અને લાકડાઓ ઘસાય 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 અને અરણી મંથનની જેમ અગ્નિ પેદા થાય એને દાવાનળ લાગ્યો કહેવાય. આ જ્યારે પહેલો વહેલો અગ્નિ લાગે ત્યારે તણખો હોય, એકદમ નાનકડો અગ્નિ હોય. યથા સ્ફુલ્લિંગ માત્રોપી, એક માત્ર નાનો એવો સ્ફુલ્લિંગ હોય પણ એ ગાઢા જંગલમાં લાકડું લાકડું ને લાકડું પડ્યું હોય, નકરા પાંદડા પડ્યા હોય, ડાળખાઓ પડ્યા હોય, વૃક્ષો ભાંગલા તૂટલા પડ્યા હોય, અને એના જોગે એ અગ્નિ વધતા 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 એટલો વધી જાય છે કે અનિવાર્યો ભવેત. પછી એનું લાખ બંબા બોલાવો તોય નિવારણ થઈ શકે એવો એ અગ્નિ થઈ જાય છે. તથૈવ એતત હરિયોગતઃ. એવી જ રીતે સાવરણી ભગવાનના યોગે કરીને સંબંધે કરીને આ નાનકડા એવા પણ કર્મો વધતા 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 એટલા મોટા થઈ જાય છે કે પછી એને કોઈ રોકી શકતા નથી અને કોઈ વિઘન વિઘન લાગી શકે નહીં. આમ કાર્તિકજીએ અહીંયા આ વાત સમજાવી. આપણા સંપ્રદાયમાં બે ચાર વાતો બહુ ફેમસ છે કે સ્વામિનારાયણ ભગવાન ગરડાનું ગોપીનાથજી મહારાજનું મંદિર બાંધતા હતા ત્યારે એમણે જાહેરાત કરેલી કે આમાં કોઈ નાનકડી એવી સેવા કરશે એને પણ હું બહુ મોટું ફળ આપીશ. અરે ત્યાં સુધીની એકદી જાહેરાત કરી કે અમારે મંદિર તાત્કાલિક પૂરું કરવું છે, અમારે અત્યારે સેવાની જરૂર છે, એટલે કોઈ જો આ સેવામાં અમને મદદ આપશે તે છેલ્લામાં છેલ્લો એક શેર વજનનો પાણો પણ જો અમારો પાયો પૂરવામાં કોઈ નાખશે એને મારે ધામ દેવું. તે અલિયાસ કરીને એક મુસલમાન હતો, એણે આ સાંભળ્યું કે સ્વામિનારાયણ અલ્લાહ કહેવાય છે, એણે આવી ઓફર કરી છે. મુસલમાન હતો ને એને થયું કે અખતરો કરવામાં આપણા બાપનું શું જાય છે, હે અલ્લાહ તો કહેવાય જ છે, લાખો હિન્દુઓ એને ભગવાન માને છે, આપણા ગઢડામાં જ રહે છે, આપણું શું જાય. એક દી નાવા ગયેલો, વળતા પાણો લેતો આવ્યો શેર બશેરનું, લાવીને નાખ્યો તો નાખતા નાખતા એને વિચાર થયો કે ભાઈ હવે સ્વામિનારાયણને જ્યારે જરાક પાકું કરાવી લેવું સારું. તે મહારાજને બોલાવ્યા, મહારાજને કહે છે સ્વામિનારાયણ ભગવાન તમે જાહેરાત કરી છે એટલે પાણો નાખું છું. કે અલિયાસ નાખ તો તારે, અમારી ઓફર ખોટી જશે, દુનિયા જેવું નથી કે ઘડીકમાં મોટી મોટી ચેલેન્જો દે ને પછી પાછો હાથમાં ના આવે. નાખ કે જો આ પાણો નાખું છું, શેર કરતા તો મોટો છે જ, કે નાખ. એ મહારાજને બતાવીને ગોપીનાથજી મહારાજના મંદિરના પાયામાં નાખ્યો અને કહેવાય છે ખરેખર સ્વામિનારાયણ ભગવાન એને તેડવા આવ્યા હતા. શેર પાણામાં અક્ષરધામનું ફળ મહારાજે એને દેવાનો વાયદો પૂરો કર્યો હતો. આમ અનેક ઉદાહરણો આપણા સંપ્રદાયમાં શાસ્ત્રોમાં લખ્યા છે કે જો ભગવાનનો સંબંધ લગાડવામાં આવે, સામે ભગવાન હોય અને આપણે જો ભગવાનને રાજી કરવા, ભગવાનને ધારી હૈયાના હેતથી સેવા કરીએ તો બહુ મોટું કામ થાય છે. પેલી હોઢીની બીબડીએ મહારાજને દાંતણ આપ્યું હતું અને એટલા માત્રથી મારા વાલાએ એનું મુક્તાનંદ સ્વામી જેવું સુરાખાચર જેવું કલ્યાણ આપ્યું હતું. લે બોલો કેવું મોટું કામ. કહેવાય છે નાવલી ગામમાંથી મહારાજ પસાર થયા ત્યાં પણ મુસલમાનની એક બીબડી હતી. એને ખબર પડી કે પેલા જાય છે એ સ્વામિનારાયણ જાય છે ને એ તો ખુદા છે, એટલે એને હાંકલો કર્યો, હો અરે ઓ સ્વામિનારાયણ. મહારાજે પાછું વળીને જોયું ત્યારે શું કીધું ખબર, નજર રાખ્યો. આવું કીધું. આપણે નહીં કહેતા ભાઈ જરા કૃપા દ્રષ્ટિ રાખજો બાપા, કૃપા દ્રષ્ટિ રાખજો, હમણે બહુ મંદી ચાલે છે. પેલી બીબડીએ કીધું કે એ સ્વામિનારાયણ એ નજર રાખ્યો. મહારાજે આમ કીધું, જરૂર જરૂર. એને થયું કે હજી એકવાર પાકું કરાય લેવું સારું, દરેક માણસો કંઈક વધારે કમ્પ્લીટ કરવાનું હોય તો ત્રણ વાર કહેતા હોય છે. વળી પાછો હાંકલો કર્યો, હો એ સ્વામિનારાયણ એ નજર રાખ્યો. મારા પ્રભુએ ત્રીજી વાર ત્રણ વાર હલાવીને કહી દીધું, જરૂર શ્યોર. ડોશી આનંદમાં આવી ગઈ, પણ સુરા ખાચરને જરા હૈયામાં હલબલાટ થયો કે ઓલી બીબડીએ ત્રણ વાર કીધું, આમણે ત્રણ વાર આમ આમ કર્યું, આ હું કરી દેવાના છે. મહારાજની પડખે ઘોડું ચડાવીને કે હે મહારાજ, આ મુસલમાનની બીબડી તમને ક્યારોની રાડ્યો પાડી પાડી નજર રખ્યો કરે છે, તમે હું નજર રાખવાના છો, વાત તો કરો, પાંચ મણ દાણા મોકલાવાના છો. ત્યારે મારા વાલાએ કીધું કે દાણા માટે નજર રાખવાનું નથી કહેતી, તારી હારો હાર એને કલ્યાણ આપવાની નજર રાખવાની છે. લ્યો હાંભળો, સુરા ખાચરની હારે નાવલીની બીબડીને મોક્ષ દેવાના છે. સુરા ખાચરને માઠું લાગ્યું કે મારા તમારો ન્યાય કેમ આવો છે, કંઈક મેળમાં જ રાખો કે હું વળી ફેર પડ્યો. કે મહારાજ હું આટલા વર્ષોથી તમારી વાહે વાહે ફરું છું, અમારા બૈરા છોકરા અમે ઘરે જાય છે ને તારે કાનમાં કીડા પડે એમ કે બાર મહિને છ મહિને ક્યારેક તો ખબર લેવા ઘરે ગુડાવ, અહીં બધું કેટલી મુશ્કેલી છે તમે તો, અને તોય મારી હારું હાર એનું કલ્યાણ. મહારાજ કે એવું છે ને સુરા ખાચર, તમે મારી વાહે વાહે ફરો છો ને એ તમે જે સમજીને ફરો છો ને એ સમજીને જ એણે મને નજર રખ્યો કીધું છું, માટે મારે તમારી હારો હાર કલ્યાણ દેવાનું. તમે મને હું સમજીને મારી વાહે ફરો છો કે તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો? તારે મહારાજ કે એણે એવું જાણ્યું. સુરા બાપુ કે એની હું ખાતરી, એને હું ખબર બીબડીને બિચારીને? મહારાજ કે તો તમે મારા કરતા જાડા છો, કાંઠાળા ઘોડે બેઠા છો, તમને કેમ ન કીધું? મને જ કીધું હે, તો તમને કેવું હતું કે દરબાર નજર રખ્યો? તમને જ ન કીધું, મને જ કીધું. સુરો ખાતર કે એમાં કઈક છે ખરું? હો તારે મહારાજ કે એટલે તારે અમારે એનું કલ્યાણ કરવામાં કઈક છે ખરું, કરવાનું જ પાકે પાય. આમ સ્વામિનારાયણ જેવો સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એના સંબંધે વાલા ભક્તો સહેજે સહેજે મોટું જબરું કામ થાય. માટે આવા મોટા પૂર્ણ પુરુષોત્તમ નારાયણને મૂકી બીજું ઈચ્છવું નહીં, એ બીજું માગવું નહીં, બીજું માગવામાં નર્યું નુકસાન છે. અને સ્વામિનારાયણ ભગવાનને મૂકી બીજાને ભજવામાં અને બીજાને રાજી કરવામાં પણ ખટારા બંધ નુકસાન છે. કોણ એવો ખોટનો ધંધો ખાય? એટલા માટે કાર્તિકજી બહુ સરસ વાત શીખવાડે છે કે પ્રવૃત્તેવા નિવૃત્તેવા તસ્માત ધર્મે સ્થિતૈર નરૈહી ઉપાસ્તવ્યો વાસુદેવઃ તત સમ્યક સિદ્ધિમ ઈપ્સુભિ. કહે છે સાંભળી લો, મારો તો તમને નિર્ણય આપી દઉં, પ્રવૃત્ત ધર્મમાં રહેલા હોય કે નિવૃત્ત ધર્મમાં રહેલા હોય, મનુષ્ય માત્રએ ખરેખર ભગવાન વાસુદેવને જ ઉપાસવા જોઈએ, જો સિદ્ધિ જોતી જ હોય તો. પ્રવૃત્ત ધર્મમાં રહેલા એટલે કે તમે સંસારીઓ ગ્રહસ્થો, નિવૃત્ત ધર્મમાં રહેલા એટલે અમે ત્યાગીઓ, બંને પોતપોતાની અભિષ્ટ સિદ્ધિઓ મેળવવી જ હોય તો ભગવાન વાસુદેવની જ ઉપાસના કરો, બીજાની નહીં. સ્વામિનારાયણ ભગવાને પણ મધ્યના 19મામાં આ વાત કરી છે કે જેમ સીતાજીને રામચંદ્રને વિશે નિર્દોષપણે નિષ્ઠા સીતાજીને હતી, તેમ આપણે પણ નિષ્ઠા રાખવી. કોને વિશે રાખવી? ભગવાનને વિશે. સીતાજી જેવી નિષ્ઠા રાખવી, અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસી પૂજા કરવી, દેહે કરીને નવ પ્રકારે ભક્તિ કરવી, પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી. અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે, અને પતિવ્રતાપણું જાય છે, અને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. સાંભળો, ભગવાનના ભગત થઈને જો વેશ્યા જેવા થવું હોય તો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને મૂકી બીજાને ભજવા, બીજાને રાજી કરવાનો પ્રયાસ કરવો. કોઈ સન્નારી હોય એ એના પતિને મૂકીને હોય એટલા બીજા અનેકને રાજી કરવાનો પ્રયાસ કર્યા કરતી હોય તો એને કોઈ સારી પતિવ્રતા કે ખરા? આવું શીખવાડ્યું મધ્યના 19મા વચનામૃતમાં. માટે ભગવાનને વિશે સીતા અને રૂકમિણીના જેવી ભક્તિ કરવી, અને તે ભગવાનનું જ ધ્યાન કરવું, અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજો આજે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢપણે પાળશે તેને શ્રીકૃષ્ણ નારાયણની વિશે નારદના જેવી દ્રઢ ભક્તિ થશે, અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રીકૃષ્ણ નારાયણની વિશે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિક જે ગોપીઓ તેના જેવી ભક્તિ થશે, અને આ અમારા વચનને જે નહીં માને તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. સાંભળો, વેશ્યાના જેવા ભગત થવું હોય તો ઘડીક ઓય ને ઘડીક તોય આવું કરવું. સાચા ભગત થવું હોય તો સંપૂર્ણ નિષ્ઠા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની શિર સાથે રાખવી. હવે કાર્તિકજી આ ભગવાનનો સાચો મહિમા સમજાવવા માટે એક નવો ઇતિહાસ શરૂ કરે છે કે હે સાવરણી સાંભળો, નારાયણ અને નારદના સંવાદવાળો આ વિશે એક પુરાતન ઇતિહાસ બહુ સરસ છે. એમ કહેવાય છે કે એક બ્રહ્મપુર નામનું ધામ છે, એ અક્ષરધામમાં ભગવાન પરબ્રહ્મ વાસુદેવ બિરાજમાન છે. એ ભગવાન સ્વયંભવ મનુના વખતમાં જ્યારે પહેલો સતયુગ ચાલતો હતો ત્યારે મૂર્તિ દેવી થકી ધર્મદેવના પુત્ર તરીકે નર નારાયણ રૂપે પ્રગટ થયા હતા, અને એ જે ભગવાન પ્રગટ થયા એ જ નરનારાયણ ભગવાન ભારતવાસી તમામ ભક્તોના સુખાર્થે હાલમાં બદ્રિકાશ્રમ ધામમાં બહુ મોટું ઉગ્ર તપ કરે છે. એ તપ અને એ ભગવાનની આભા પ્રતિભાને પ્રતાપે મોટા મોટા દેવતાઓ પણ એમના દર્શન કરી શકતા નથી. છે બદ્રિકાશ્રમ પૃથ્વી ઉપર જ, પણ ત્યાં કોઈ જઈ શકતું નથી, એના કોઈ દર્શન કરી શકતા નથી. એટલું નહીં, અરે સાવરણી, એ પરમાત્માની જો કૃપા ન હોય ને તો એ ધામમાં રહેનારા નરનારાયણ ભગવાનના મુક્ત જે ઋષિઓ છે ને એ ન દેખાય. આપણે જોવા હોય તો એ મુક્તોના દર્શન ન થાય તો એ ભગવાનના ન થાય એમાં તો કેવું જ હું. હા, જો એક ભગવાન નરનારાયણ પોતે કૃપા કરે તો જ એ ધામમાં જઈ શકાય, એ ધામના ને એ ત્યાં રહેનારા મુક્તોના દર્શન થાય છે. હા, એક વાત છે ઓ ભાઈ, અવતારોના પણ અવતારી સર્વોપરી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની કૃપા થાય તો એને માટે તો કોઈ ધામ ક્યારેય અશક્ય હોતું નથી. એનો એક પુરાવો ભક્ત ચિંતામણીમાં બહુ સરસ છે. આપણા સંપ્રદાયમાં એક સંત દાસજી કરીને બહુ મહાન સંત થઈ ગયા, સિદ્ધ દશાવાળા ભગવાન સહજાનંદ સ્વામીની કૃપાથી થયેલા. એનો એક પ્રસંગ નિષ્કોળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 129માં આ રીતે નોંધે છે. આ દેહે જે જાવ ઉત્તર દેશ હિમાદ્રિ પર કરી પરવેશ,
આ દેહે જાવ ઉત્તર દેશ હિમાદ્રિ પર કરી પ્રવેશ,
તે તો આ શરીરે ન જવાય, તે તો આ
શરીરે ન જવાય,
એ જાય તે તો ઈશ્વર કહેવાય,
જાય તે તો ઈશ્વર
સામર્થી જે થકી આવે,
એવી સામર્થી જે થકી આવે,
તે તો સર્વેનું કારણ કાવે,
તો સર્વે કારણ કાવે,
તે તો સર્વેનું કારણ કાવે, આજ્ઞા લયે સંત દાસે,
તેની આજ્ઞા લયે સંત દાસે,
ચાલ્યા ઉત્તર ખંડે હોલાસે,
ચાલ્યા ઉત્તર ખંડે હોલાસે,
ચાલ્યા ઉત્તર ખંડ
ભગવાન સ્વામિનારાયણ સર્વ કારણના પણ કારણ છે, એના આશ્રિતોમાં કશું જ અશક્ય કહી શકાય નહીં એવું અદ્ભુત સામર્થ્ય એ આપે છે. સંદાસજી આ લોકના એક સંત છે, પણ સ્વામિનારાયણ ભગવાને એને એના દિવ્ય ભવ્ય પ્રતાપ આપીને એવા બનાવ્યા કે આને આ દેહે તેઓ જ્યારે ઈચ્છે ત્યારે પળ વારમાં બદ્રિકાશ્રમમાં પહોંચી જાય, શ્વેતદ્વીપમાં પહોંચી જાય, કોઈ પણ ધામમાં કોઈ પણ લોકમાં પહોંચી જાય. એટલે નિષ્કોળાનંદ સ્વામી કીધું, એવી સામર્થ્ય જે થકી આવે તે તો સર્વેનું કારણ કાવે. જોયું ને, સર્વાવતારી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો એમણે આ રીતે મને તમને પરિચય આપ્યો કે ભલે બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાનની કૃપા વિના કોઈથી જવાય નહીં, પણ જો સર્વોપરી ભગવાન સર્વના કારણનો આશીર્વાદ લાગી જાય, એની આજ્ઞા મળી જાય, તો હવે કોઈ ધામમાં એને કોઈ રોકનારો રે ના. સંદાસજી સ્વામી એકવાર નહીં અનેકવાર આ બધા ધામોમાં ગયા છે એ આપણા શાસ્ત્રો કહે છે. હવે આવું જે અગમ બદ્રિકાશ્રમ ધામ, ત્યાં નારદજી કેવી રીતે પહોંચી ગયા એ પ્રશ્ન થાય ને, એ અહીંયા કાર્તિકજી બહુ સરસ કહે છે કે જો એકદા નારદો યોગી તાભ્યામ એવ દિદૃક્ષિતઃ અંતરાત્મા તયા ચાંતર હૃદય પ્રચોદિત. ત્યાં ખરેખર કોઈ મનુષ્યથી જવાતું તો નથી, પણ ભગવાન નર નારાયણે એક દિવસ નારદજીને જોવા માટેની ઈચ્છા કરી. બહુ મોટું રહસ્ય છે વાલા ભક્તો, હું અને તમે પરમાત્માને પામવા ઈચ્છીએ લાખ વાર, પણ જો મારો વાલો ન ઈચ્છે તો મેળ પડે નહી. બહુ મોટી વાત છે આ. આ દુનિયામાં કોઈ બહુ મોટો નામાંકિત એક્ટર, એક ખ્યાતનામ ક્રિકેટર, બહુ મોટો ધનપતિ, વિશ્વ લેવલે ફેમસ થયેલો વ્યક્તિ હોય એને પણવા માટે આ દુનિયામાં હજારો સ્ત્રીઓ ઈચ્છતી હોય છે, ઈચ્છતી હોય ને, કેટલી એની બાધાન માનતાઓ લઈને બેઠ્યું હોય છે, પણ બધાનો મેળ પડે જ. છઠિયું રે, એમાંથી એકાદાનો પડે. એ કોનો પડે? જેણે બહુ મોટી બાધા રાખી હોય એનો, બહુ ધમપછાડા કર્યા હોય એનો? ના ના ના, આપઘાત કરે ને તોય નહીં. એનો જ મેળ પડે છે કે ઓલો વ્યક્તિ પુરુષ સામેથી જેને વરવા ઈચ્છે છે એ પસંદ કરે ને એનો મેળ પડે. હા, આપણે ઈચ્છતા જ ન હોઈએ તો ભગવાન સામેથી આપણને વરવા ઈચ્છે એમાં કાંઈ માલ નથી, કારણ કે એ તો પૂર્ણ કામ છે. પણ જેટલા જેટલા ભગવાન પુરુષોત્તમને પામવા ઈચ્છતા હોય એમાંથી પણ ભગવાન પોતે જેને પાસ કરે છે એ પુરુષોત્તમને પામી શકે છે. એટલે અહીંયા કાર્તિકજી બહુ સરસ લખ્યું, તાભ્યામ એવ દિદૃક્ષિતઃ અયમ નારદઃ યોગી એકદા તત્ર ગતવાન. નર અને નારાયણ એ બંને એક દિવસ મનમાં સંકલ્પ કર્યો કે નારદ જેવા મહાન ભક્ત સંત અહીંયા આવે તો સારું, આપણને પણ એના દર્શન થાય ને. આને કહેવાય દિદૃક્ષિતઃ અયમ નારદઃ. આજે ભગવાને એને દર્શન કરવા માટે ઈચ્છ્યા એટલે હવે નારદજી ત્યાં જઈ શકવાની શક્યતા ઊભી થઈ. હવે કહે છે ભગવાને તો ઈચ્છા કરી, નારદને કેમ ની ખબર પડી? એનો જવાબ આપે છે, અંતરાત્મા તયા આંતર હૃદયે પી પ્રચોદિતઃ. અંતર્યામીપણે સર્વનિયંતાપણે રહીને નર નારાયણ ભગવાનને નારદજીને પણ હૃદયમાં પ્રેરણા આપી, અંદર એવી ઈચ્છા ઊભી કરી કે મારે બદ્રિકાશ્રમમાં જવું છે, બદ્રિકાશ્રમમાં જવાનો ચાન્સ મળી જાય તો કેવું સારું. આને કહેવાય અંતઃ પ્રેરણા. આપણને નથી ખબર વાલા ભક્તો, મારો ભગવાન જ્યારે મારું તમારું રૂડું કરવા ઈચ્છતો હોય છે ત્યારે એ જ અંતરમાં એવા શુભ સંકલ્પો આપે છે, એ જ શુભ પ્રેરણા આપે છે કે જેથી કરીને આપણે ભગવાનની નજીક જઈ શકીએ. પણ જ્યારે આપણે જાણતા નથી હોતા ત્યારે આપણે અભિમાન કરીએ છીએ કે મેં આ સારું કામ કર્યું, તો વળી પાછા પડીએ, ખાબકીએ. માટે જ્યારે જ્યારે આપણા હસ્તક કાંઈ પણ શુભ કામ થાય, શુભ વિચાર આવે, ત્યારે ડાયો માણસ આ વાત સમજી રાખે છે કે મારા વાલાએ બહુ જ સારો વિચાર આપ્યો, પરમાત્માની કૃપા, આજ સુધી મેં જે કાંઈ એને રાજી કરવા કર્યું એનું ફળ મારા વાલાએ મને આપ્યું કે હું એને વધુ રાજી કરી શકું, એની નજીક જઈ શકું, મારો મોક્ષ થાય એવો એણે મને જોગ આપ્યો, એવો વિચાર આપ્યો, એવા કોઈ સત્પુરુષ આપ્યા, એવા સ્થાનમાં જવાની પ્રેરણા કરી, આવા કથા કીર્તન આવા વાતાવરણમાં આવવાનું આપણને મળ્યું. શી ખબર વાલા ભક્તો, આજે હું ને તમે આ સભા મંડપમાં બેઠા છીએ, આ ધીંગો ધણી મારો વાલો હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવની કૃપા માનો ને બાપા. જો એની કૃપા ના હોય તો કઈ અટવાય મરીએ, અહીં આવવા નીકળ્યા હોય ને ટાંગો ભાંગે હોસ્પિટલમાં પડ્યા રહીએ, આપણે નીકળીએ ને બૈરું રિહાઈને બેઠું હોય, લે શું કરવું? આ તો પ્રભુની કૃપા, મારા વાલાએ બહુ સરસ ગોઠવણ કરી આપી. આમ પરમાત્માની પ્રેરણા થઈ અને નારદજી ચાલ્યા. નારદજી પાસે એટલી તો સિદ્ધિ હતી જ કે ઉડીને ગમે ત્યાં જઈ શકે, એટલે સીધા ઉડ્યા. ઉડીને મેરુ પર્વતના શિખર ઉપર ગયા. મેરુ પર્વતના શિખર ઉપર જઈને તેઓ બદ્રિકાશ્રમ નામના તે દેશમાં પહોંચ્યા. આમ મેરુના શિખર ઉપર થઈ નામ નીચેની પહેલી સાઈડની તળેટીમાં ઉતરી ગયા. બરોબર નારદજી જ્યારે બદ્રિકાશ્રમમાં પહોંચ્યા ત્યારે ભગવાન નર અને નારાયણ પ્રાતઃ આન્નિક વિધિમાં બેઠા હતા, એટલે કે સવારની પૂજા કરી રહ્યા હતા. હવે નારદને બહુ જ નવાઈ લાગી, અરે જેના દર્શન કરવા માટે હું આવ્યો, જેની પૂજા ભારતમાં લાખો લોકો કરે છે, એ પરમાત્મા નરનારાયણ પોતે પાછી કોની પૂજા કરે છે? સ્વાભાવિક છે ને, આપણને વિચાર તો આવે જ ને. એટલે નારદજીને બહુ આશ્ચર્ય થયું. દૃષ્ટવૈ વેશ્વરચર્યામ તામ તસ્ય કૌતૂહલમ તભૂત અહો એતો જગત પૂજ્યો ઈશ્વરો સર્વ દેહીનામ એતો હિ પરમમ બ્રહ્મ કાનયો અનિક્રિયા. અરે આ તો સ્વયં પરબ્રહ્મ છે, જગત આખાને માટે પૂજ્ય છે, સર્વ દેહધારી માત્રના નિયામક છે, એને વળી આ અનિક્રિયા કોની કરવાની? એટલે કે આ નિત્ય પૂજા વિધિ બધું એ વળી કોનું કરતા હશે? બહુ કૌતૂહલ થયું. સર્વભૂતાનામ પિતરો દૈવતાનામ ચ દૈવતમ કામ દેવતામ તુ યજતઃ પિતૃન વૈ તૌ મહામતિ. કે છે તમામ ભૂત પ્રાણી માત્રના એ જ પિતા પિતૃઓ છે, એ જ દેવોના દેવ છે, એ વળી કયા દેવતાને કે કયા પિતૃઓને પૂજતા હશે? નારદજી ગયા ભગવાનના દર્શન કરવા, અને જે ભગવાનની લીલા જોવા મળી એમાંથી આ કૌતૂહલ ઊભું થઈ ગયું. થાય ને, ભલભલા ભૂલ ખાઈ જાય ભાઈ. નારદજીના વિચાર આવ્યો, પણ હવે પરમાત્મા નરનારાયણ દેવ પૂજામાં હોવાથી વચ્ચે કઈ વિક્ષેપ તો કરાય નહીં. દૂર હાથ જોડી અને ત્યાં સમીપમાં રહ્યા. થોડી વારે નરનારાયણ ભગવાનની પૂજા પૂરી થઈ, નારદજીને આવ્યા જાણ્યા, બહુ આનંદ થયો. ઉત્સાહપૂર્વક શાસ્ત્રી વિધિ પ્રમાણે નારદજીનું સ્વાગત પૂજન કર્યું, અર્ઘ્ય પાદ્ય વગેરે અર્પણ કર્યું. નારદજી ત્યાં સમીપમાં બેઠા, પરંતુ હજી સુધી એને આ બધું જોઈને આશ્ચર્યનો કોઈ પાર રહ્યો નહીં. એક તો પાછું ભગવાન નિત્યવિધિ નિત્ય પૂજા કરતા હતા, પાછું વળી મારા પગ ધોયા, અર્ઘ્ય અને પાદ્ય મને અર્પણ કર્યું, આટલું બધું મારું સ્વાગત કર્યું, આ મને શું જોવા મળી રહ્યું છે? નારાયણમ સન નિરીક્ષ પ્રયતે નાંતરાત્મના નમસ્કૃત્ય ચ તમ દેવમ ઇદમ વચનમ અબ્રવીત. હવે એનાથી રહેવાયું નહીં, એકાગ્ર મનથી બહુ ભાવથી પગે લાગી અને આ પ્રશ્ન એમણે પૂછી જ નાખ્યો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મે આત્યંતિક શ્રેય સાધન નિરૂપણ નામા દ્વિતીય અધ્યાય. આટલી વાત સાથે આ બીજો અધ્યાય અહીંયા પૂરો થયો, અને હવે નારદજીના પ્રશ્નની શરૂઆત સાથે ત્રીજો અધ્યાય શરૂ થાય છે. નારદ ઉવાચ.
વેદેષુ સ પુરાણેષુ સાંગો પાંગેષુ ગીયસે.
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 ત્વમેવ શાશ્વતો ધાતા.
ત્વમેવ શાશ્વતો ધાતા.
નિયંતા મૃતમચ્યુતા.
નિયંતા મૃતમચ્યુતા.
સતતમ
તમ વિધાતા ચ સતતમ.
ત્વયે સર્વમિદં જગત.
ત્વયે સર્વમિદં જગત.
ચત્વારો આશ્રમ દેવ.
ચત્વારો આશ્રમ દેવ.
સર્વે વર્ણશ્ચ કર્મ
સમાસ્તિતા.
વેદેષુ સ પુરાણેષુ સ સાંગો પાંગે સુખી અસે
દેશો સપુરાણે શો સાંગો પાંગે સુખી અસે.
નારદજીએ પોતાનું કૌતૂહલ રજૂ કર્યું કે હે પ્રભુ, તમામ પુરાણો અંગ અને ઉપાંગો સહિત એવા તમામ વેદો એ બધામાં તો આપનું જ ગુણગાન ગવાઈ રહ્યું છે. તમે જ શાશ્વત છો, તમે ધાતા વિધાતા નિયંતા અને સાક્ષાત મોક્ષ સ્વરૂપ અમૃત છો. હે અચ્યુતા, તમે સર્વદા આ તમામ જગતને ધારી રહ્યા છો. ચારે ચાર આશ્રમધારીઓ, ચારે ચાર વર્ણવાળાઓ પોતપોતાના તમામ કર્મો વડે હે પરમાત્મા રોજે રોજ તમને તો પૂજી રહ્યા છે. હા, ભલે ડાયરેક્ટ તમને નહીં ભજતા હોય, કોઈ પણ પ્રકારની મૂર્તિ દ્વારા અંતે તો તમે જ પૂજાવ છો. કોઈ આમ આકારે, કોઈ આ આકારે, કોઈ આ અવતારને, કોઈ આ અવતારે પૂજે છે તો તમને જ ને, કારણ કે એ તો શાસ્ત્રોનો સિદ્ધાંત છે. કોઈ પણ દેવ દેવી હર કોઈને આપણે ભજીએ પૂજીએ, છેવટે એના પણ અંતર્યામીપણે રહેલા સર્વાત્મા ભગવાન જ એનું કર્મ ફળ આપે છે. છેવટે તો એ જ પૂજાય છે, શરીર નહીં શરીરી જ પૂજાય છે. આ તો સિદ્ધાંત છે. તો આપ કોને ભજી રહ્યા છો, આપ કોનું પૂજન કરી રહ્યા છો, આ મારી શંકા છે. કારણ કે હું એક વાત સમજુ છું, આકાશાત પતિતમ તોયમ સાગરમ પ્રતિ ગચ્છતિ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. આકાશમાંથી ગમે તે જગ્યાએ વરસાદ વરસી જાય, એ પાણી છેવટે જાય ક્યાં ભાઈ? છેવટે તો દરિયામાં જ જઈને અટકવાનું છે. એમ આ દુનિયાના કોઈ પણ માણસો ગમે એને ભજતા હોય છે, હે ભગવાન અંતે તો તમારું જ ભજન થાય છે. એ છેવટે કર્મ વાયા 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 થતું તમારા સુધી જ આવીને અટકે છે. તો હવે મારો પ્રશ્ન સાંભળો. પિતા માતા ચ સર્વસ્ય દૈવતમ ત્વમ હિ શાશ્વતમ કમ ત્વમ ચ યજસે દેવમ પિતરમ વા ન વિદમહે. આવા તમે સર્વના માતા પિતા દેવોના દેવ કયા દેવનું કે કયા પિતૃઓનું યજન કરો છો, એનું પૂજન કરો છો, આ મારો પ્રશ્ન છે. વાલા ભક્તો જરા ધ્યાન આપજો, હવે પછીની જે કથા વળાંક લે છે એ મેં ને તમે ન ધારી હોય એવી ભગવાન વેદ વ્યાસની કલમ અહીંયા ચાલે છે. મારી પણ આવી કલ્પના નહોતી કે વાસુદેવ મહાત્મ્યમાં આવું ભગવાન વેદ વ્યાસ સમજાવી ગયા હશે. જ્યારે ડીપમાં વાંચવાનું થયું ત્યારે આ ખ્યાલ આવ્યો કે વાહ, હજારો ધન્યવાદ ભગવાન વેદ વ્યાસને, જેણે આપણા સૌના કલ્યાણને માટે કેટલું અદ્ભુત પ્રતિપાદન કર્યું છે. હા, એ વાત ચોખવટ કરી દઉં કે ભગવાન વેદ વ્યાસ ચાર વેદોનો વિભાગ કર્યા પછી એમણે જેટલા જેટલા પુરાણો શાસ્ત્રો ઇતિહાસ રચ્યા છે એમાં આ ધરતી ઉપર પ્રગટ થયેલા તમામ તમામ જીવાત્માઓનું સંકલન થાય એવું ગુંથન કર્યું છે. જરૂર કોઈ પણ લેવલનો વ્યક્તિ હોય એને વેદ ગ્રથિત ગ્રંથોમાંથી કંઈક ને કંઈક પોષણ મળી રહે, એના લેવલનું ભાતું મળે એવું એમણે જરૂર કર્યું છે. પરંતુ યાદ રાખો, એનો મતલબ એ નહીં કે છેલ્લા સ્ટેજનો સિદ્ધાંત ચૂક્યા છે. ના ના ના, શ્રીમદ ભાગવત પુરાણમાં એમણે બહુ દિલ રેડીને આ કામ કર્યું છે, પણ વાસુદેવ મહાત્મ્યમાં આ હશે એ તો અણધાર્યું નીકળ્યું. કાલે મુખ્ય વક્તા મહોદય શ્રી મારા ગુરુ જ્ઞાનજીવન દાજી સ્વામી કહી ગયા, ભાગવત પુરાણ જગસિદ્ધ થઈ ગયું છે કે સર્વશ્રેષ્ઠ પુરાણ છે. હવે સ્વામિનારાયણ ભગવાન એમ કે છે કે એ તો સારું જ છે, પણ વાસુદેવ મહાત્મ્ય તો એનાથી પણ સારું છે, એવું આમાં વ્યાસજીએ શું દિલ રેડીને લખી નાખ્યું છે એ અદ્ભુત વાત શરૂ થાય છે. ભગવાન નર નારાયણને જે નારદજીએ પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન જ આમ તો અટપટો છે ને, કે નારદ ભગવાન નર નારાયણને જ સર્વાંતર્યામી સર્વાત્મા માને છે, કે તમે જ સર્વાંતર્યામી સર્વાત્મા પરબ્રહ્મ છો, તમે જ બધાયમાં રહીને પૂજાવ છો, તમે કોનું પૂજન કરો છો? હવે એનો જે જવાબ આવે એ જવાબ મનુષ્ય ભાવમાં આવે તો આપણે ગમે તે રીતે સમજી લઈએ કે ભાઈ ભગવાન તો આવું બોલે, પણ ભગવાન વેદ વ્યાસ અહીંયા નર નારાયણ ભગવાન જે જવાબ આપે છે એનું આલેખન મનુષ્ય ભાવમાં નહીં, 100% વાસ્તવિક ભાવમાં કરે છે. એટલે આપણને બહુ આશ્ચર્ય થાય કે આવું સુંદર ભગવાનનું સ્વરૂપ સમજાવવા માટે વાસુદેવ મહાત્મ્યમાં વ્યાસજીએ આટલો રૂડો પ્રયત્ન કર્યો, અને એટલે જ સ્વામિનારાયણ ભગવાનને આ ગ્રંથ આટલો બધો ગમી ગયો અને એમણે ખૂબ સુંદર રીતે આ ગ્રંથનો ઉઠાવ કરી સંપ્રદાયમાં એને બહુ જ સારી રીતે પ્રવર્તાયો. જો ભગવાન નારાયણ નારદને શું જવાબ આપે છે એ નૈતદ રહસ્યમ વક્તવ્યમ. પહેલામાં પહેલું જવાબ આ છે કે નારદ, ખરેખર તું જે અમારા હૈયાનું રહસ્ય પૂછી રહ્યો છો એ કહેવા જેવું છે. કોઈ ભોળિયાનાથ મહાદેવને જન્મો તેદાડાનો ભજતો હોય અને એવું માનતો હોય કે ભોળાનાથ જ સર્વે સર્વા દેવાધિદેવ છે. હવે શંકર તો જાણે છે કે હું દેવાધિદેવ નથી, મારા ઉપર એ ગણાય છે, પણ એ રહસ્ય વક્તવ્યમ નાસ્તી, એના ભગતને કહેવા જેવું જ નથી હોતું, કારણ કે ભગત એ લેવલના હોતા નથી. કદાચ મહાદેવજી એના ઉપરના જે દેવ છે વિષ્ણુજી કે વિરાટ નારાયણ એમને બતાવી દે, પણ ઓલા ભગતનું પાછું લેવલ હોવું જોઈએ ને. એટલે નર નારાયણ પહેલા કહે છે નૈતદ રહસ્યમ વક્તવ્યમ, પહેલામાં પહેલું તો આ રહસ્ય કહેવા જેવું નથી. એક બીજો હેતુ આપે છે આત્મગુહ્યમ, કારણ કે આ તો મારું પોતાનું ગુહ્ય છે, આ મારી ઘરની ગોપની બાબત છે, એ તો હું જાણું કે આ ખરેખર શું છે, કઈ અમારા સેવકોને બધાને એ કહેવાનું હોતું નથી. આત્મગુહ્યમ. પરંતુ હવે અહીંયા ભગવાન નર નારાયણની બહુ મોટી મોટપ રજૂ થાય છે. અથાપી તે છતાં પણ તને કહું છું એમ કહે છે. જોયું, કહેવા જેવું તો નથી, આ અમારી ઘરની ગોપની બાબત છે, આ રહસ્ય હું જાણું કે હું કોનું ભજન કરું છું, મારા ઉપર પણ કોણ છે, છતાં પણ તને કહું. તને કહેવાના હેતુઓ કે છે હવે, મયી ભક્તિ મતે બ્રહ્મન પ્રવક્ષામી યથાતથમ. તારી મારે વિશે જે ભક્તિ છે એના આધારે હું તને પાત્ર સમજીને જેવું છે તેવું કહીશ. વાલા ભક્તો, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે આ સિદ્ધાંત આપ્યો છે કે કોઈ પણ દેવ દેવીનું કોઈ પણ યજન કરે છે એ ધીરે 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 હું એની એમાં નિષ્ઠા પાકી કરાવતા 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 એક દિવસ મારા સુધી લઈ આવું છું, પણ પહેલા હું એની એમાં જ નિષ્ઠા દ્રઢ કરાવું છું. જ્યારે એની એ લેવલની પૂર્ણ નિષ્ઠા પાકે છે પછી જે એના ઉપર જઈ શકવાને પાત્ર બને છે. હજી તો એ ભોળિયાનાથ મહાદેવને જેવા છે એવા સમજી શકતો ના હોય તો એનાથી ઉપરને એ હું સમજી શકે, અને એ પહેલા એને બતાવી દઈએ તો એનો કોઈ મિનિંગ નથી ને. એટલે નર નારાયણ ભગવાન કહે છે નારદ, મયી ભક્તિ મતે, તારે મારામાં જે ગાઢ ભક્તિ છે એટલે હું સમજું છું કે તું પાત્ર થયો છો કે હું મારું જે આત્મગુહ્ય રહસ્ય છે એ તને બતાવું તો તું મારા ઉપર જે છે એને પણ સમજી શકીશ, સ્વીકારી શકીશ અને એને ભજી શકીશ. એટલે હું તને એ વાત યથા તથમ પ્રવક્ષામી, જેવી છે એવી જ કહીશ, સહેજે ગોળ ગોળ નહીં કરું. અને આ કહેનારાની બહુ મોટી મોટપ છે. વાલા ભક્તો, તમે જોજો, મને 5 જણા માનતા હોય અને મારે એમ બતાવવું હોય કે ભાઈ મારા એક ગુરુ છે હો, હું એને લઈને છું, એ મને સૌથી વધુ ભીંહવાળું કાઠું પડે. ખ્યાલ આવ્યો? તમે ગ્રહસ્થ છો, તમારા ગામમાં વિસ્તારમાં તમને 5 જણા મહાન મોટા માનીને સેવતા કે સાંભળતા હોય, હવે તમારે તમારા ઉપર કોઈ સંત સુધી એને લઈ જવા હોય ને તો બહુ કાઠું પડે. પોચી પોચી વાત થાય, જેવી હોય એવી થાય. ત્યારે જો તમે નર નારાયણ દેવની મોટપ યથા તથમ પ્રવક્ષામી, જેમ છે એમ જ કહીશ. હવે આ જ વાત મહાભારત શાંતિ પર્વમાં આવા શબ્દોમાં રજૂ થઈ છે. અવાચ્યમ એતત અવક્તવ્યમ આત્મગુહ્યમ સનાતનમ તવ ભક્તિ મતો બ્રહ્મન વક્ષામી તું યથાતથમ. કે છે આ જે મારું પોતાનું ગુહ્ય છે ને એ સનાતન ગુહ્ય છે, પહેલેથી જ આ ખાનગી રહસ્ય રાખવામાં આવ્યું છે અને કોઈ જાણતું લોકોને એમ જ સમજાવવામાં એ જ લેવલે એના હિત માટે કહેવામાં આવ્યું છે કે આ નરનારાયણ પોતે જ ભગવાન છે. એટલે અમારું સનાતન આત્મગુહ્ય છે, આ કહેવાનું નથી હોતું, પરંતુ તું મારો ભક્તિમાન સેવક છે એટલે હું તને જેમ છે તેમ કહીશ, એમ કહી અને હવે ભગવાન નરનારાયણ એમ કહે છે કે હું પણ જેની આરાધના કરું છું, મારા પણ જે ઉપર છે એ સાંભળી લે નારદ કોણ છે. આ વાસુદેવ મહાત્મ્યમાં ભગવાન વેદવ્યાસના શબ્દોમાં અને શ્રીમુખ નારાયણની વાણીમાં સાંભળીએ. સત્યમ જ્ઞાનમ અનંતમ યો બ્રહ્મેતિ શ્રુતિ વર્ણિત ત્રિગુણ વ્યતિરિક્તશ્ચ પુરુષો દિવ્ય વિગ્રહ. ચાર વેદોમાં અનંત દેવ દેવીઓની ઉપાસના બતાવવામાં આવી છે, પણ છેલ્લે ઉપનિષદ ભાગમાં તમામ દેવાધિદેવ ઈશ્વરોના પણ ઈશ્વર મહેશ્વર પરબ્રહ્મ પુરુષોત્તમની ઓળખાણ જ્યારે આપવાની થઈ ત્યારે ભગવાન પુરુષોત્તમનું સ્વરૂપ લક્ષણ કર્યું. કોઈ પણ વસ્તુ પદાર્થના બે પ્રકારના લક્ષણો થાય, એક તટસ્થ લક્ષણ અને એક સ્વરૂપ લક્ષણ. દાખલા તરીકે વડતાલ ગાદીના આચાર્યનું મારે લક્ષણ કરવું છે તો હું એવું કહું કે ભાઈ માથે લાલ પાઘ હોય, આવી રીતે આડસોડે ખેસ નાખ્યો હોય, ડોકે ફિટ કરીને કોટ વ્હાઈટ પહેર્યો હોય, નીચે ધોતી હોય અને આવી રીતે બેઠા કે આવતા જતા હોય, એ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કહેવાય. ધેટ ઇઝ તટસ્થ લક્ષણ કહેવાય. આપણે દૂર ઊભા રહીને એ માણસ એને ઓળખી શકે એવું એક નિશાન આપ્યું, પણ હું એના સ્વરૂપને જ બતાવું કે આટલી એમની હાઇટ છે, આવો એમનો વાન છે, આવો એમનો ફેસ છે, આ એનું નામ છે, આવા એમના ગુણો છે, કે જેથી કરીને પરફેક્ટ એ વ્યક્તિ જ પકડાય ત્યારે એને સ્વરૂપ લક્ષણ કહેવાય. વેદો એ જ્યારે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ લક્ષણ કર્યું ત્યારે આવા શબ્દોમાં કહ્યું, સત્યમ જ્ઞાનમ અનંતમ યો બ્રહ્મેતિ શ્રુતિ વર્ણિતઃ. કે છે નારદ, ચાર ચાર વેદોમાં પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું જ્યારે સ્વરૂપ લક્ષણ આંકવામાં આવ્યું છે ત્યારે જે શબ્દો વાપર્યા છે એ સાંભળતું. સત્યમ, જે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ત્રિકાળા બાધી જ સત્ય છે, ત્રણે ત્રણ કાળમાં ક્યારેય એ ભગવાનનો બાધ થતો નથી, અર્થાત એ જેવા છે એવાને એવા જ રહેનારા છે, એ સત્ય કહેવાય. કદાપી કોઈ કાળે એમને વિકાર થાય જ નહીં. સૃષ્ટિ હોય તો પણ અને ન હોય તો પણ મારો ભગવાન તો જેવો છે એવો ને એવો જ છે. સૃષ્ટિ થાય તો કાંઈ વધે નહીં, પ્રલય થાય તો કાંઈ ઘટે નહીં, તો જન્મ અને મરણની તો વાત જ ક્યાં રહી. આ સત્ય સ્વરૂપ કહેવાય. જ્ઞાનમ, જે સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનવાન છે, એને જ્ઞાનમ શબ્દથી વેદો કહે છે કે ભગવાન સ્વયં જ્ઞાનરૂપ જ્ઞાનવાન છે. એ જે ભગવાન પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો આકાર છે એ મૂળ મટીરિયલ ચૈતન્ય છે, જ્ઞાન છે. એટલું નહીં, એમાં જ્ઞાન નામનો બહુ મોટો જબરજસ્ત ગુણ પણ છે. અને એટલે જ શ્રુતિ એમ કહે છે, યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. એ જે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ છે, હે નારદ મારા પણ ઉપરી, એ કેવા છે? યો વેત્તિ યુગપત સર્વમ, જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ બધું જડ ચીજ જે કાંઈ છે, માયા, માયામાંથી થયેલું અને માયા સિવાયનું ચૈતન્યમય, એ બધાને યુગપત વેત્તિ એક સાથે જ જાણે છે. અત્યારે સ્વામિનારાયણ ભગવાનને એ ખબર હોય કે વડતાલમાં આ ચાલે છે, અમદાવાદમાં આ ચાલી રહ્યું છે, ભારતમાં અત્યારે આ ટાઈમે આ થઈ રહ્યું છે, અમેરિકામાં અત્યારે આ ટાઈમ અને આમ થઈ રહ્યું છે. યો વેત્તિ યુગપત સર્વમ, એક કાળાવચ્છિન્ન તેઓ બધું જ જાણે છે. એટલું નહીં, પ્રત્યક્ષેણ, હગી આંખે કોઈ જોઈ રહ્યા હોય ને એમ આપણે ખાલી જાણીએ, અનુમાન કરીએ કે ત્યાં આવું ચાલતું હશે, એવું નહીં, આંખેથી જોતા હોય એમ મારો ભગવાન બધું જાણે છે. ત્યારે કે છે ભાઈ આ અત્યારે જ હમણે હમણે જાણતા થયા કે ના સદા આદિ અનાદિથી ભગવાન આવું જ પહેલેથી જાણે છે ને કાયમ જાણવાના છે. કે છે આવી સામર્થ્ય ભગવાનને આપી કોને? અરે ભલા આવો પ્રશ્ન કરતા તને શરમ આવવી જોઈએ. સ્વતઃ સહજ સિદ્ધ છે એમની પાસે આ સામર્થ્ય, કોઈનું આપેલું નથી. એને વળી આપનારો કોણ? દુનિયા આખીને જે જોતું હોય સામર્થ્ય તો એ આપે છે. યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. આને કહેવાય જ્ઞાનમ. આવા એ ભગવાન જ્ઞાનરૂપ જ્ઞાનવાન છે. ત્રીજું લક્ષણ અનંતમ. એ ભગવાન અનંત છે. આ ત્રણેય મળીને પણ એક લક્ષણ થાય, એક એક પણ ભગવાનને માટે લગાડી શકાય છે, પણ ત્રણેય એને માટે પરફેક્ટ લાગુ પડે છે. અનંત એટલે શું? જેનું સ્વરૂપ, જેનું ગુણ, જેની વિભૂતિ, જેનું સામર્થ્ય, જેનો આનંદ, જેનું બધું જ એન્ડ વિનાનું હોય, જેનો પાર લઈ જ ના શકાય એવું હોય એને કહેવાય અનંત. ભગવાનમાં દયા કેટલી છે આપણે કોઈ પાર લઈ શકીએ? ભગવાનમાં જ્ઞાન કેટલું છે આપણને ખબર પડે, તાગ આવે? ભગવાનનું સામર્થ્ય, ભગવાનનો આનંદ અને ભગવાનનું સ્વયં સ્વરૂપ સીમાડા વિનાનું છે. એટલે વેદોએ નિરુક્તિ એમ કીધું છે કે દેશ કાળ અને વસ્તુના પરિચ્છેદે રહિત જે હોય એ અનંત કહેવાય, અને એવા અનંત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. હે નારદ, એ જે સત્યમ જ્ઞાનમ અનંતમ કહીને સ્વરૂપ લક્ષણથી લક્ષિત કરવામાં આવ્યા, એ જ અમારા ઉપરી પરબ્રહ્મ પુરુષોત્તમ છે, એનું અમે ભજન કરીએ છીએ. ત્રિગુણ વ્યતિરિક્ત પુરુષો દિવ્ય વિગ્રહ. હવે આ લક્ષણથી એ નક્કી ના થયું કે તેઓ સાકાર છે કે નિરાકાર છે, ત્યારે અહીંયા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે વાસુદેવ મહાત્મ્યમાં. દિવ્ય વિગ્રહ, તેઓનો આકાર દિવ્ય છે અને આકાર વાળા છે. દિવ્ય છે આકાર શરીર જેનું, એટલે સિદ્ધ થઈ ગયું કે ભગવાન સદા સાકાર છે. હવે ભાઈ આકાર વાળા છે તો કેવા છે? આકાર તો થાંભલા નહીં કહેવાય. સ્ત્રીનો આકાર, પુરુષનો આકાર, વસ્તુ પદાર્થનો આકાર, ત્યારે લખ્યું છે પુરુષ. પુરુષાકાર એ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. હવે આકાર આપણે જે જે જોયા છે ને ભાઈઓ, એ માયિક છે. હળી જનારા, ટળી જનારા, નકામા વિકારો થનારા છે. એટલે અહીંયા લખ્યું છે ત્રિગુણ વ્યતિરિક્ત, એમાં ત્રણ ગુણ નામ નિશાન નથી એવા એ દિવ્ય અને ભવ્ય પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. તો કે છે એને પુરુષ કેમ કહેવાય? એની નિરુક્તિ બહુ સરસ કરી છે. ભક્ત મનોરથ પૂરકત્વાત દાસ દોષ નિવારકત્વાત ચ પુરુષ. પુરુષ શબ્દનો અર્થ થાય કે એના જે આશ્રિત ભક્તો હોય ને, એના જે જે મનોરથો હોય એ પૂરા કરે, અને એના ભક્તોમાં જે કાંઈ દોષ હોય એને દૂર કરે, એનું નામ પુરુષ. એટલે મારા ભગવાનને પુરુષ કહે છે લોકો, શાસ્ત્રો. વળી કહે છે આવા પુરુષ તો બીજાય ઘણા હોઈ શકે કે આપણા દોષ દૂર કરી નાખે, આપણને આશીર્વાદ દે તો આપણી ઈચ્છા પૂરી કરે, તો ભગવાન એના જેવા છે કે ના? મહાપુરુષ. આવા અનેક પુરુષોના પણ ઉપરી પુરુષ મહાન પુરુષ છે. ઇત્યુક્તો વાસુદેવશ્ચ યહ પ્રભુઃ નારાયણ ઋષિઃ વિષ્ણુઃ કૃષ્ણશ્ચ ભગવાન ઇતિ. કે છે એને મહાપુરુષ વાસુદેવ પ્રભુ નારાયણ ઋષિ વિષ્ણુ કૃષ્ણ અને ભગવાન આવા આવા અનેક નામોથી શાસ્ત્રો જે કહે છે એ અમારા ઉપરી છે. નારદજી, અમે એની પૂજા કરતા હતા તમે આવ્યા ત્યારે. હવે વાસુદેવ કહેવાનો મિનિંગ શું? વાસુદેવ મહાત્મ્યમાં વાસુદેવ મુખ્ય છે એટલે જરા એની વ્યુત્પત્તિ કરી આપું. વસતી સર્વસ્મિન તથા વાસયતે સ્વસ્મિન સર્વાન ઇતિ વાસુહુ. બહુ સરસ અર્થ છે વાસુદેવનો. હ સમજો, સર્વોપરી ભગવાન પુરુષોત્તમમાં અદ્ભુત ઘટી જાય છે. જે પોતે સર્વમાં વસીને રહે, એટલું નહીં, વાસયતી ચ સર્વમ સ્વસ્મિન, બધું જડચિત જે પોતામાં વસાવે એને કહેવાય વાસુહુ. જોયું, બધાયમાં પોતે રહે અને બધાયને પોતામાં રાખે, આવા જે સર્વાત્મા અને સર્વાધાર હોય એને વાસુહુ કહેવાય. તારે ભાઈ દેવનો અર્થ હું. હવે બધાયમાં જ્યારે કોઈ રહે ત્યારે એને એનો પાસ લાગવાનો સંભવ છે. તમે જોજો, આપણે કોઈ પણ જગ્યાએ જઈએ એટલે એની અસર બેસે. કોઈ ગંદવાડામાંથી પસાર થઈએ તો આપણામાં એની દુર્ગંધ પેસી જાય. સુગંધીવાળા વાતાવરણમાંથી પસાર થઈએ તો આપણામાં સુગંધી આવે. જાનના જાનૈયામાં ઘડીવાર રહીને તમે છૂટા પડી જાઓ, તમે પેલું અત્તર ના છાંટ્યું હોય ને તો તમે છાંટ્યું હોય ને એવું લાગે. આ પેલા અમારા ઠાકોરજીના પૂજારી જે સંતો હોય ને, એ કોકવાર ઠાકોરજીને સ્પ્રે લગાડે. સંતો તો પોતે ના વાપરતા હોય પણ ઠાકોરજીને લગાડે. એ ઠાકોરજીને સ્પ્રે અત્તર છાંટ્યા પછી બહાર આવે ને એટલે આપણને લાગે સ્વામીજીએ જબરજસ્ત અત્તર વાપર્યું લાગે છે. ખ્યાલ આવ્યો તમને? પણ એ ઠાકોરજીના સંગે રહીને હાલ્યા આવે છે ને, એ એનો પ્રભાવ છે. તો આપણા અનુભવમાં છે કે આપણે જ્યાં રહીએ અથવા આપણનામાં જેને રાખીએ એનો પાસ આપણને લાગી શકે. એટલે લખ્યું, તાદૃશ સન અપી સર્વથા નિર્લેપો ભૂત્વા દિવ્યતી વિરાજતી તથા સર્વેષામ કર્મ ફલમ દદાતી ઇતિ દેવઃ. જે બધામાં રે છતાંય જે હંમેશા દેદીપ્યમાન જ રહે એને કહેવાય દેવઃ. ક્યારેય ઝાંખા પડે માયાના પાસમાં આવે જ નહીં. એટલું નહીં, એમાં વળી અનેક જીવાત્માઓના ઈશ્વરોના કર્મફળ ભોગવવા માટેની ક્રિયા કરે એને કહેવાય દેવઃ. આવી રીતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણને વાસુદેવ કહેવામાં આવે છે. હવે નારાયણ ચોખવટ કરે છે, સાંભળો. એકહ સ એવ દેવો નવ પિતરૌ ચ ઇતિ વિદ્ધિભો આવાભ્યામ પૂજ્યતે અસૌ હિ દૈવે પિતરે ચ કલ્પિતે. હે નારદ, તે જ એકમાત્ર અમારા બંનેના દેવ છે, એ જ અમારા બંનેના પિતા છે. કોણ કહે છે? નર અને નારાયણ. કોને કહે છે? નારદજીને. એકહ સ એવ દેવો નવ પિતરૌ ચ ઇતિ વિદ્ધિ ભો આવાભ્યામ પૂજ્યતે અસૌ હિ. અમારા બંને વડે એ જ પૂજાઈ રહ્યા છે કે જે અમારા પણ દેવ છે, અમારા પણ બાપ છે. દૈવે પિતરે ચ કલ્પિતે. અમે દૈવ કર્મ કરીએ કે પિતૃકર્મ કરીએ એને ધારીને, એની જ કલ્પના કરીને કરી રહ્યા છીએ. આવું તું સમજ. નાસ્તિ તસ્માત પરતરહ. હવે કદાચ નારદને એવો પ્રશ્ન થાય તો કે ભાઈ, હું તો તમને જ ભગવાન સર્વાંતર્યમી માનતો હતો, આ તો તમારા ઉપરી નીકળ્યા, તો એના ઉપરી કોક હોય તો થાય ને પ્રશ્ન? એટલે હવે નરનારાયણ ભગવાન ચોખવટ કરે છે કે ભાઈ, અમારા તો ઉપરી ખરા, પણ સાંભળ. નાસ્તિ તસ્માત પરતરહ પિતા દેવો અથવા દ્વિજા આત્મા હિ નવ સ વિજ્ઞેયઃ કૃષ્ણ બ્રહ્મપુરેશ્વરઃ. જે બ્રહ્મપુર અક્ષરધામના અધિપતિ ભગવાન કૃષ્ણ કહેવાય છે, એનાથી વધારે પરતર એટલે કે પરોમાં પણ શ્રેષ્ઠ બીજા કોઈ નથી. એ જ ખરેખર સૌના પિતા છે, એટલે એનો પણ કોઈ પિતા નથી, એના કોઈ દેવ નથી. એટલું નહીં, સાંભળ, નવ સહ આત્મા વિજ્ઞેયઃ, એ અમારો આત્મા છે. વાલા ભક્તો, તમે તો કદાચ નહીં સમજી શકો, પણ શાસ્ત્રી ભાષામાં કોઈને માટે આત્મા શબ્દ વાપરવો એથી વધારે હવે એમાં કંઈ ભીંહ મારી શકાય એવું બાકી રહેતું જ નથી, એટલો એ ગહન શબ્દ છે. રોજિંદી કથાનો ટાઈમ તો થઈ ગયો છે, પણ મને ચિઠ્ઠી આપવામાં આવી છે કે આજે 11 વાગ્યા સુધી ચલાવવાની છે, એટલે થોડી વાર કથાને લંબાવી છે. કોઈને માટે આત્મા શબ્દનો પ્રયોગ કરવો એ બહુ વિચારીને કરવો જોઈએ. જો આપણે છીએ અને આપણું શરીર છે, બરાબર છે, આપણને શાસ્ત્રો આત્મા કહે છે, એટલે કે જીવ આત્મા કહેવાય છે, અને આપણું જે આ પંચભૂતનું ખોખું છે ને એને શરીર કહેવાય છે. હવે બેનો ફરક જરા વિચારી લ્યો કે આ બોડીમાં જ્યારે આત્મા ન હોય તો શું દશા થાય? ખ્યાલ આવ્યો? કોઈને માટે એ અમારો આત્મા છે એમ કહી દેવું એ કોઈ છોકરાના ખેલ નથી. આ શરીરમાં કોઈ પણ ક્રિયા થાય છે, એ સ્થૂળ હોય યા સૂક્ષ્મ હોય, વિચારવાની ક્રિયા હોય, જ્ઞાનાત્મક હોય કે ક્રિયાત્મક હોય, માત્ર અને માત્ર આત્માને જ 100% આભારી છે. જે દિવસે આ બોડીમાં આત્મા નહીં હોય તો આ બેના બે આ ડોળા કોડિયા થઈ જાય, નકામા ખાડા થઈ જાય, એ આંખોથી કશું જ ના જોઈ શકાય. આ બેના બે કાન માટીના કોડિયા જેવા થઈ જાય, આ બે હાથ લાકડાના બટક્યા જેવા થઈ જાય, આ બે ટાંગા સોડિયા જેવા થઈ જાય. ક્યાં કામના? આપણને ભલે અત્યારે લાગે છે કે આપણા હાથ બહુ સરસ કામ કરે છે, આંખ બહુ સરસ કામ કરે છે, કાન બહુ સારું સાંભળે છે, આપણા પગ બહુ અપ ટુ ડેટ છે, પણ એ તો બધું જ આત્માને આભારી છે. વાલા ભક્તો યાદ રાખો, મારો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આત્માનો પણ આત્મા છે, સર્વાત્મા છે. એટલે આજે નરનારાયણ એમ કહે છે, આત્મા હિ નવ સ વિજ્ઞેય, એ તો અમારા બંનેનો પણ આત્મા છે. અમે બે જે કાંઈ કરી રહ્યા છીએ એ પણ એને જ આભારી છે, તેઓ અમારા સર્વાત્મના વ્યાપક અને નિયંતા છે. આનો અર્થ આ થાય, તેઓ અમારા સર્વાત્મના કંટ્રોલર સ્વામી છે, તેઓ અમારા પણ ઉપરી અવતારી છે. આ એનો મીનિંગ થયો. એટલે મેં કીધું હતું શરૂઆતમાં કે ભગવાન વેદ વ્યાસે બહુ સારો ટાઈમ લઈને દિલ રેડીને વાસુદેવ મહાત્મયનું ગુંથન કર્યું છે. એમણે પુરાણો તો બહુ લખ્યા છે, પણ આટલું બધું સરસ આત્યંતિક કલ્યાણને ધ્યાનમાં રાખી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને સમજાવવા માટે એમનું જે લખાણ છે એ વાસુદેવ મહાત્મયમાં જેવું જોવા મળે છે એવું બીજે દુર્લભ છે. હવે આ જ વાત મહાભારતમાં શાંતિ પર્વમાં જે પ્રસંગમાં કરવામાં આવી છે ત્યાં છે સંદર્ભ. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહી રહ્યા છે એ, અને ત્યારે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કીધું છે કે નારદજીને નર નારાયણ ભગવાને આવું કહ્યું હતું. શું કહ્યું હતું? યત્તદ સૂક્ષ્મમ અવિજ્ઞેયમ અવ્યક્તમ અચલમ ધ્રુવમ ઇન્દ્રિયૈઃ ઇન્દ્રિયાર્થૈશ્ચ સર્વભૂતૈશ્ચ વર્જિતમ. કે છે જે શાસ્ત્રો માત્રમાં ગવાયેલા તે સૂક્ષ્મથી સૂક્ષ્મ વર્ણવાયેલા ભગવાન છે. સૂક્ષ્મ કહેવાનો મતલબ છે સર્વમાં વ્યાપીને રહી શકે એવા સર્વવ્યાપક. વળી અવિજ્ઞેયમ, જ્યાં મારી તમારી બુદ્ધિ મન કામ ના કરી શકે એને જાણવા હોય તો આપણું બુદ્ધું ન્યા હાલે ખરું? આ તો સારું થયું કયો, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બધું કહી ગયા, એના નંદ સંતો પાંટિયા પાડીને બહુ સારું સમજાવી ગયા, તે આજે હું તમે સમજી શકીએ છીએ કે સહજાનંદ સ્વામી શું હતા. આ ભગવાન વેદ વ્યાસ આવા આવા શાસ્ત્રો લખી ગયા ત્યારે મારી તમારી બુદ્ધિમાં નહીં જેવું બેસે છે, નહીં તો આપણે એ પરબ્રહ્મને પકડી શકીએ ખરા? એટલે કે છે જેને અવિજ્ઞેયમ કીધા છે, મન બુદ્ધિના જે અગોચર છે. વળી અવ્યક્તમ, આપણે જોવા માટે લાખવાર પ્રયાસ કરીએ, સાંભળવા માટે પ્રયાસ કરીએ, જેવા છે એવા વ્યક્ત સ્પષ્ટ ના થાય એને અવ્યક્ત કહેવાય. ઇન્દ્રિયોથી અગોચર અચલમ, જે ક્યારેય ચલિત ના થઈ જાય, હોય એમાંથી બગડી ન જાય, અને કહેવાય અચલ, સદા સ્થિર રહેનારા, અવિકારી રહેનારા. વળી ધ્રુવમ, કાયમી નિત્ય રહેનારા, ઇન્દ્રિયોથી ઇન્દ્રિયોના વિષયોથી અને તમામ ભૂતથી જે વર્જિત છે. એટલે કે આપણે જે આંખ નાક કાન જેવા ઇન્દ્રિયો છે, અંતકરણ છે, એવા એને નથી હો. આપણી આંખ તો અમુક અમુક ટાઈમે બગડી જાય, લો બેતાળા આવે, જોન ચશ્મા આવે, કાન ધીરે ધીરે ઘહાઈ જાય બિચારા, ખરું? આજે બધા વડીલો બેઠા છે એ કઈ પહેલા આવા હતા? અમુક વર્ષો પહેલા તો કુવા ઠેકી જાય એવા હતા, હવે જયારે લાકડી હોય ત્યારે માંડ માંડ પગથિયા ચડાય છે, કારણ કે આપણા ઇન્દ્રિયો કાયમ આવા ને આવા રહેતા નથી. ત્યારે ભગવાનના જે ઇન્દ્રિયો એ આપણા જેવા માયિક નથી. એટલે અહીંયા કીધું છે કે ઇન્દ્રિયોથી વર્જિત છે, આપણા અનુભવેલા આ ઇન્દ્રિયો વાળા નથી. ઇન્દ્રિયોના વિષયો એટલે કે પંચભૂત, એવો ભગવાનનો ભોગ નથી. ભગવાન કઈ પાંચ વિષય ભોગવતા નથી. આપણે જે પાંચ ભૂતનું આ ખોળ્યું છે એવું ભગવાનનો આકાર નથી, ભગવાનનો આકાર તો જ્ઞાનમય ચૈતન્યમય ચિદ્ઘન બ્રહ્મ દિવ્યાતિ દિવ્ય ભવ્યાતિ ભવ્ય છે. તામ યોનિમ આવયોર વિધિ યો સૌ સદ અસદાત્મક, એવા જે એ ભગવાન એ સદ અને અસદ સ્વરૂપે થઈને આ લોકમાં રહ્યા છે. એટલે કે જે કંઈ આપણે જોઈ શકીએ એવું આ સ્ફૂટ જગત છે, આપણે જે નથી જોઈ શકતા એવું અવ્યક્ત અસત જગત છે, એ બંનેના આકારે થઈને એના આત્માપણે એના અંતર્યામીપણે રહેલા જે પરબ્રહ્મ પરમાત્મા છે, તામ આવયોર યોનિમ વિધિ, એ જ અમારું નારદ કારણ છે. સંસ્કૃતમાં યોનિ શબ્દનો મુખ્ય અર્થ છે કારણ. તામ યોનિમ આવયોર વિધિ, એટલું નહીં આત્મા હિ નહ સહ વિજ્ઞેયઃ, એ અમારો આત્મા છે, અમારું કારણ છે. ખાલી એટલું નહીં, એ અમારા આત્માભૂત નિયંતા છે. અત્યારે પણ એ જ અમારા પ્રકાશક સંચાલક સર્વકર્તા સર્વ નિયંતા સર્વાધાર છે. અને એટલે હે નારદ, તમ પૂજયા વહે તતઃ તમ પૂજયા, તેથી જ અમે એનું પૂજન કરીએ છીએ. તું આવ્યો ત્યારે અમે એની પૂજા કરતા હતા, એટલે જ કે તો અમારો આત્મા છે, અમારું કારણ છે, અમારા પણ સ્વામી બોસ છે. આવી આ વાસુદેવ મહાત્મ્યમાં ભગવાન વેદ વ્યાસે લખેલી વાત છે. આ વાતને સ્વામિનારાયણ ભગવાને પણ પુષ્ટ કરી આપી છે. વચનામૃત મધ્યનું 64, જરા નંબર યાદ રાખજો એટલે ફ્રી ટાઈમમાં વાંચવા થાય. આપણે ભગવાન વેદ વ્યાસની વાતને તો 100% સાચી માનીએ જ, કારણ કે ભગવાનનો અવતાર છે. મહારાજે પણ એમ કીધું છે કે ભગવાન વ્યાસના શબ્દોમાં અમને સંભળાવો તો એ વાતની અમને હા પડશે. એમાંય શ્રીમદ ભાગવત જેવા પ્રામાણિક ગ્રંથની વાત કરજો. હવે ભગવાન વ્યાસની વાત માન્યા પછી સ્વામિનારાયણ ભગવાને આના ઉપર સિક્કો માર્યો છે અને એ બહુ જોવા જેવું છે. વચનામૃત મધ્યના 64માં સ્વયં પ્રકાશાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ એક પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, આ જેટલા કંઈ અવતારો કહેવાય છે એ બધા જ અવતારો સરખા છે કે એમાં કંઈ ભેદ છે? એટલે કે કોઈ અવતાર કહેવાય ને કોઈ અવતારી કહેવાય આવું હોય છે કે ના ના એવું કંઈ કહી શકાય જ નહીં, એ કહેવું એ જ ભૂલ? વાસ્તવિક શું છે મહારાજ, અમને જરા આની ચોખવટ કરો ને. અને આપના શ્રીમુખથી જો આની ચોખવટ થાય તો પાછળ અમારે કોઈ લોચો રહે નહીં. હવે જે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને આનો જવાબ આપ્યો છે મહારાજ, કે હવે ત્યારે મહારાજ મનુષ્ય રૂપે પ્રગટ હતા એટલે સીધી પોતાની વાત નહીં કરતા, સાંભળનારા બધાને બહુ સારો વિશ્વાસ આવે એમ મહારાજે રજૂઆત કરી છે. મહારાજ કે જો વ્યાસજીના કરેલા તમામ ગ્રંથો અમે વાંચ્યા છે, પછી એને પૂર્વાપરના સંદર્ભમાં અમે વિચાર્યા છે, ખાલી વાંચ્યા છે ને કહીએ છીએ એવું નહીં, આગળ પાછળ વ્યાસજીનું રહસ્ય શું છે એ અમે સંદર્ભ જોઈ એનો સાર કાઢ્યો છે. તો અમને વ્યાસજીના તમામ ગ્રંથોના પૂર્વાપરના સંદર્ભો વિચાર્યા પછી જે સાર પકડાણો છે એ હું તમને કહું. સ્વયં પ્રકાશાનંદ સ્વામી સાંભળો, મચ્છ કચ્છ વરાહ વામન વગેરે બધાય અવતાર કહેવાય છે, અને ભગવાન શ્રી કૃષ્ણ એ અવતારી કહેવાય છે. આમ સ્વામિનારાયણ ભગવાને મધ્યના 64માં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. પછી આટલાથી મહારાજે અટક્યા વિના એક ખુલાસો કર્યો. મહારાજ કે પણ એ શ્રી કૃષ્ણ અવતાર નથી, એ તો અવતારી જ છે. આનો અર્થ એ થયો વાલા ભક્તો કે આપણા મહારાજ એ વાત સિદ્ધાંતમાં સ્થાપીને ગયા છે કે એવું કદાપી ન બોલી શકાય કે બધા જ અવતાર સરખા અવતાર છે, અને અવતારના ધરનારા અવતારના પણ આત્માભૂત નિયંતા અવતારી છે. એ આપણે મધ્યના 64માં સ્વામિનારાયણ ભગવાનના શબ્દોમાં જોયું. એટલે વ્યાસજી તો કહીને ગયા જ હતા, પણ મહારાજે આ વાત ઉપર સર્વોપરીપણે સિક્કો માર્યો કે ના, પૂર્વાપરના સંદર્ભો જોતા આ વાત આમ જ લાગે છે. હવે આ વાત જે સ્વામિનારાયણ ભગવાને કરી એ વાતને સાંભળનારા અને સમજનારા આપણા સંપ્રદાયના જે આચાર્ય વડીલ સંતો થયા એમણે પણ સ્વરચિત ગ્રંથોમાં આ વાત ક્યાંક ક્યાંક લખી છે. આના સંદર્ભની પુષ્ટિ માટે થોડી જોઈ લઈએ. આપણા આદિ આચાર્ય સ્વામિનારાયણે જેમને પોતાની ગાદીએ પસંદ કરીને બેસાડ્યા એ રઘુવીરજી મહારાજ અત્યંત પ્રતિભાવાન સદગુણી અને સર્વે ગુણે સંપન્ન કહેવાય એવા એક મહાન આચાર્ય થઈ ગયા. આજ વડતાલમાં રહેતા બહુ મહાન હતા. એમણે આપણા સંપ્રદાયમાં ઘણા ગ્રંથો બનાવ્યા છે. એમાંનો એક ગ્રંથ હરિલીલા કલ્પતરુ, હરિવાક્ય સુધા સિંધુ નામનો ગ્રંથ સતાનંદ સ્વામીએ બનાવ્યો, એટલે કે સ્વામિનારાયણ ભગવાનના જે વચનામૃતો છે એનું સંસ્કૃતમાં ટ્રાન્સલેશન. પરંતુ આ સંસ્કૃતને સારી રીતે સમજાવવા માટે એના ઉપર એક ટીકા, એનું નામ છે સેતુમાલા, એ પણ આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજે રચિત છે. આવા આવા ઘણા ગ્રંથો આપણા આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજે બનાવ્યા છે, એના થોડાક સંદર્ભો જોઈ લે. કારણ કે સ્વામિનારાયણ ભગવાને પોતે જ્યારે આ અવતાર અવતારીની વાત કરી તો એમણે જ બેસાડેલા પહેલી જ પેઢીના આચાર્ય એમના ગ્રંથોમાં આ બાબતમાં શું શું લખે છે, તો વધારે આ વાત દ્રઢ થાય. હવે હરિલા કલ્પતરુ સ્કંદ 3:20 એક પ્રસંગ છે કે મૂળજીભાઈ લુવાણા કરીને સૌરાષ્ટ્રના એક ખુખાર સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. એમણે આવીને સ્વામિનારાયણ ભગવાનને આ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, મારે એક તમને પ્રશ્ન પૂછવો છે. હવે જોજો, હો રઘુવીરજી મહારાજના શબ્દોમાં સંભળાવું. યોવતારસ તથા સ્વામીન અવતારી તયોહો અહમ જાનામી નૂનમ એકત્વમ વેશ વેશ ભૃતો રીવા. વાસુદેવ મહાત્મ્યમાં ભગવાન વેદ વ્યાસે નારાયણના શ્રીમુખથી જે વાત કરી કે અમારો પણ આત્મા અને અમારા ઉપરી છે, એ વાતને સ્પષ્ટ કરવા માટે રઘુવીરજી મહારાજના આ શબ્દો સાંભળો. મૂળજી ભગત સ્વામિનારાયણ ભગવાનને પહેલા પૂર્વ પક્ષમાં પૂછે છે કે હે સ્વામીન, જે અવતાર અને અવતારી આ બે શબ્દો જે શાસ્ત્રોમાં સાંભળવા મળે છે, હું તો એનું એક પણ જાણું છું. મારા મગજમાં એવું ફિક્સ છે કે એ બે એક જ કહેવાય. અવતાર કહો ભાઈ, કોની જેમ વેશ વેશ ભૃતો રીવ, એક વેશ લઈને ભજવાઈ રહ્યો હોય અને બીજો એ વેશનો ભજવનારો હોય, એ બેની જેમ. આપણે ત્યાં જૂના જમાનામાં પેલા ભવાયા રમવા આવતા, ખબર છે ને, કોઈ રાજા ભરથરી થાય, કોઈ ગોપીચંદ થાય. હવે વેશ શાનો ભજવાઈ રહ્યો છે? 92 લાખ માળવાના માલિકનો. અને ભજવનારો પાછો ખરેખર કોઈક બીજો હોય, રાઈટ? પણ જ્યારે આપણે જોવા જઈએ, એની જ્યારે વાસ્તવિકતાની તપાસ કરીએ, તો આપણને ખબર પડી જાય વેશ ભલે 92 લાખ માળવાનો ભજવે છે, પણ છે ઓલો ટભલો. ખબર પડી જાય ને, વેશ અને વેશનો ભજવનારો એક જ હોય છે. આમ મૂળજી લુવાણા કહે છે કે મહારાજ, હું તો આવું સમજુ છું, અને મને મહાદેવજીએ પાછું આવું કીધું કે એ તો અવતારોના પણ અવતારી તને મળ્યા છે, એટલે આ જરા મને હું કન્ફ્યુઝ થઈ ગયો છું. કેમ તયો સ્તાદૃક એકત્વમ ભિન્નત્વમ વા અસ્તિ કેમ પ્રભો ઇત્થમ મત સંશયમ ભૂમન અપાકર્તુમ ત્વમ અર્હસી. તો ખરેખર અવતાર અને અવતારી વચ્ચે આ વેશ અને વેશના ભજવનારા જેવું એકપણું જ છે કે ભિન્નપણું છે, આવું મને સંશય થયો છે. દયા કરી કૃપા કરીને આપ દૂર કરો. હવે સ્વામિનારાયણ ભગવાન એને જે જવાબ આપે છે એના શબ્દો, નક્યમ હિ વિદ્યતે ધીમન. પહેલો સ્વામિનારાયણ ભગવાનનો જવાબ કે હે ધીમન, હે બુદ્ધિશાળી મૂળજી, ખરેખર અવતાર અને અવતારી વચ્ચે ઐક્યમ ન વિદ્યતે, એકપણું તો નથી જ. અવતાર અવતારીણો હો ઐક્યમ ન વિદ્યતે, તો વર્તતે વાસ્તવો ભેદસ તારા ચંદ્ર મસો રીવ. સરસ વાત કરી સ્વામિનારાયણ ભગવાન, શાસ્ત્રી વાત છે જે ભગવાન વેદ વ્યાસ લખે છે એવી જ, કે વાસ્તવ ભેદ વર્તતે, ખરેખર વાસ્તવિક ભેદ છે. એક દ્રષ્ટાંત, એને જેમ વેશ અને વેશના ભજવનારનું આપ્યું હતું, એની સામે વાસ્તવિક ભેદ બતાવનારું દ્રષ્ટાંત, તારા ચંદ્ર મસોહ એવ. ભાઈ આકાશમાં પૂનમની રાતે આજથી જોવા મળશે, પણ મોડી રાતે અનેક તારલાઓ ચમકતા હોય, એમાં એક ચાંદો ચમકતો હોય, એ બે એક જ હરખા કહેવાય? શું ખરેખર બે એક જ હોય? અરે ભલા, ચંદ્રમાંથી તો 18 ભાર ઔષધિનું પોષણ થાય, અને તારાઓ તો ચકમક ટમક થતા હોય, ખ્યાલ આવી ગયો. આજની સાયન્સની ભાષામાં જોઈએ તો સૂર્ય અને ચંદ્ર એ બે કઈ એક કહેવાય? સૂર્યને તો સ્વયં પોતાનો પ્રકાશ છે અને ચંદ્ર સ્વયં તો સૂર્યથી પ્રકાશિત છે. એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે, વર્તતે વાસ્તવો ભેદસ તારા ચંદ્ર મસોરિવ કૃત્યમ યદાત્મતંત્રેણ કર્તવ્યમ યવતારિણ. 20મા અધ્યાયના 40મા શ્લોકમાં આવું લખે છે, કૃત્યમ યદાત્મતંત્રેણ કર્તવ્યમ યવતારિણ નતદ સ્યાદ અખિલૈરન્યૈ અવતારૈ અશેષતઃ. કહે છે, સાંભળ, અવતારી એવા જે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ તો સ્વયં સ્વતંત્ર મૂર્તિ છે, એટલા માટે એને જે કાંઈ કરવું હોય અને એનું જે કાંઈ કર્તવ્ય કાર્ય હોય એ તમામ અવતારો ભેગા થાય તો પણ સંપૂર્ણપણે કરી શકે નહીં. બરાબર છે, બધા તારલાઓ થઈને પણ ચંદ્રમા વતે આ પૃથ્વી ઉપર જે કામ થાય એ થાય નહીં, એક સૂર્ય વતે જે થાય એ બીજા કોઈ વતે ના થાય. એટલું નહીં પરંતુ કાર્યમ સર્વાવતારાણામ સો અવતારી તું સર્વશઃ સ્વાતંત્રેણે સહસા કુર્યાત સર્વોપરી સ્વયં. એ જે અવતારી ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ તો સર્વે અવતારોનું જે કાંઈ કામ હોય, એટલે કે તમામ અવતારો ભેગા મળીને જે જે કાર્ય કરવાના હોય એ સંપૂર્ણ કાર્ય સ્વતંત્રપણાથી સહસા કુર્યાત તત્કાળ કરી નાખે છે ચપટીમાં. કારણ કે સર્વોપરી સ્વયં, એ તો સ્વયં સર્વના ઉપરી છે, એને કોઈની પાસેથી ઐશ્વર્ય પ્રતાપ લેવા જવાનું નથી કે એમાં લિમિટ હોય. હવે રઘુવીરજી મહારાજે જે હરિવાક્ય સુધા સિંધુ ઉપર સેતુમાલા નામની ટીકા કરી છે, એ સેતુમાલા ટીકામાં એમણે સ્વામિનારાયણ ભગવાનના રહસ્યોને ગૂંથનારા ઘણા શ્લોકો બનાવ્યા છે. એ શ્લોકોને તારવીને એ ભગવાન સ્વામિનારાયણના રહસ્યની પ્રાર્થના કરનારું એક સ્તોત્ર રઘુવીરજી મહારાજે જ બનાવ્યું છે. એનું નામ છે શ્રી હરિ રહસ્ય યાચન સ્તોત્રમ. આ સ્તોત્ર ઉપર 3જી પેઢીના આપણા વડતાલ ગાદીના આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજે સંસ્કૃતમાં ટીકા લખી છે. એનું નામ છે સિદ્ધાંત ઉદ્ઘાટીની. આપણા વડતાલના જ એક મહાન મૂર્ધન્ય શાસ્ત્રી શ્રી શ્વેત વૈકુંઠદાસજી સ્વામી એમણે એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ કર્યું છે અને આપણા હાલના ગાંધીનગરવાળા શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ એનું પ્રકાશન કર્યું છે. બુક મળે છે. હવે આ જે શ્રી હરિ રહસ્ય યાચન સ્તોત્રમ નામનો ગ્રંથ એના છેલ્લામાં છેલ્લા 2 શ્લોકોમાં રઘુવરજી મહારાજ આવું લખે છે, હેતુ સર્વાવતારાણામ અવતારી સ્વયં પ્રભુ પિતા શ્રી સહજાનંદ સર્વોપરી વિરાજતે. રઘુવરજી મહારાજ કહે છે કે મારા જે પિતાશ્રી થાય એવા જે સહજાનંદ સ્વામી એ સર્વ અવતારાણામ હેતુ સ્વયં પ્રભુ અવતારી અસ્તિ. એ આમ તો આલોકની દ્રષ્ટિએ મારા પિતાજી થાય પણ તમામ અવતારોનું કારણ સ્વયં અવતારી પ્રભુ છે અને એટલે એ સર્વોપરી વિરાજે છે, એનાથી ઉપર કોઈ નથી એવા એ સર્વોપરી છે. વળી બીજા શ્લોકમાં એટલે કે સૌથી છેલ્લા 368મા શ્લોકમાં લખે છે, યમ સામ્યેન વદંતિ અક્ષર પરમ સર્વાવતારૈર્જના મંદાસ્તે ત્વવતારિણોસ્ય ન પરમ જાનંતિ તત્ત્વં પ્રભો યસ્યાજ્ઞાં નિવહંતિ મંગલકરાં સર્વેક્ષરાદ્યા સદા વંદે તમ પુરુષોત્તમં ચ સહજા નંદં સદા નંદદમ. એમ કે છે કે ઘણા પુરુષો એવા પણ છે કે જેને આ આધ્યાત્મિક માર્ગનું જે વ્યાસજી સમજે છે, જે ભગવાન નરનારાયણ નારદજીને સમજાવે છે, એ રહસ્ય નહીં સમજતા હોવાથી ક્યારેક એવું બને છે કે એ અવતારીને અક્ષરથી પણ પર જે પુરુષોત્તમ ભગવાન છે એને અને બાકીના તમામ અવતારોને સમાનપણે કહે છે. યમ સામ્યેન વદંતિ જનાહા, અને સમાનપણે કહે છે મંદાહા તે, પરંતુ રઘુવરજી મહારાજ કહે છે કે મને એવું લાગે છે કે એ મંદ બુદ્ધિના છે, આધ્યાત્મિક માર્ગની બુદ્ધિ અને થોડી ડીમ ચાલે છે. અવતારીણ અસ્ય પરમ તત્વમ તે ન જાનંતી, જે સર્વોપરી સર્વાવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એનું પરમ તત્વ એટલે કે પરમ રહસ્ય તેઓ જાણતા નથી. કેમ છે? યસ્ય આજ્ઞામ નિવહંતિ મંગલ કરામ સર્વે અક્ષરાદ્યાહા સદા. અક્ષરથી માંડીને નીચેના તમામ બધા જે પુરુષોત્તમની આજ્ઞાનું પરમ પ્રેમથી વહન કરે છે એવા તે પુરુષોત્તમ ભગવાન સહજાનંદ સ્વામી સૌ કોઈને આનંદના દેનારા, એને હું તો વંદના કરું છું કે એ સર્વોપરી ભગવાન પુરુષોત્તમ છે. આમ ભગવાને જે પોતાનું રહસ્ય કીધેલું એ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે લખ્યું છે. હવે એક ત્રીજી વાત, શ્રી હરિચરિતામૃત સાગર નામનો ગ્રંથ ભગવાન સ્વામિનારાયણના રહસ્યને જાણનારા આધારાનંદ સ્વામી સંતે બનાવ્યો છે. બહુ મોટો હિન્દીમાં ગ્રંથ છે. મારા ખ્યાલ મુજબ ભારતમાંની દુનિયામાં હિન્દી ભાષામાં આવડો મોટો એક ગ્રંથ જ નથી. લાખ શ્લોક છંદ આસપાસનો એ ગ્રંથ છે. એમાં એક પ્રસંગ છે કે જ્યારે લાડુદાન ગઢવી એટલે કે બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં મહારાજની પાસે મળવા આવ્યા, પહેલી વાર મળ્યા, પૂર્વના મહામુમુક્ષુ મુક્તાત્મા હોવાથી મહારાજને જોઈને સમાધિ થઈ, સમાધિ જોતા જેને બદ્રિકાશ્રમમાં જવાનું થયું, સમાધિ થતા એ બદ્રિકાશ્રમમાં ગયા ત્યાં એમને નરનારાયણ ભગવાનના દર્શન થયા. નરનારાયણે એમને પૂછ્યું કે તમે સહજાનંદ સ્વામી સર્વાવતારી ભગવાન પાસેથી આવો છો કે? હા. શું શું ચાલે છે? બધા ચરિત્રો પૂછ્યા, બહુ સારા ચરિત્રોની વાત થઈ, નરનારાયણ ભગવાન બહુ ખુશ થયા. પછી એમણે એક યાદી આપી કે લાડુદાનજી તમે હવે સહજાનંદ સ્વામી પાસે જાઓ ત્યારે એક યાદી આપજો કે 10-12 વર્ષ પહેલાં તેઓ અહીંયા આવ્યા હતા અને જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે એમણે અમને પ્રોમિસ કરેલું કે તમે ભરતખંડના રાજા છો એટલે હું અમદાવાદમાં તમારી સ્થાપના કરીશ નરનારાયણની. તો જરા રિમાઇન્ડ તો કરાવજો. આવું નરનારાયણ દેવે લાડુદાનજી સાથે સહજાનંદ સ્વામીને કહેવડાયું. આવું આધારાનંદ સ્વામી નોંધે છે. હવે જ્યારે આવું કીધું ત્યારે બ્રહ્માનંદ સ્વામી એટલે કે લાડુદાનજી એમને સામે શું કહ્યું? એ તો પહેલા વહેલા સત્સંગમાં આવ્યા છે. તબ બોલે મુનિ તેહી જોઈ હમ જાના તુમ હો સોઈ. કે છે ભાઈ નરનારાયણજી મને મોહ ના કરાવો, હું તો એવું સમજું છું કે તમે જ એ છો અને એ જ તમે છો. હવે એમને હું રિમાઇન્ડ કરાવવાનું, તમે યાર બે જણા ખરા ખેલ કરો છો એકના એક થઈને. હવે ત્યારે બદ્રિકાશ્રમ વાસી નારાયણ શું બોલે સાંભળો. તબ બોલે નારાયણ દેવા, આધારાનંદ સ્વામીની કલમ, તબ બોલે નારાયણ દેવા હમ જયસે સો અનંત હે એવા. અરે ક્યાં લાડુદાનજી નહીં સમજતે હો, મારા જેવા તો એમની પાસે અનંત અનંત નારાયણ છે. એ સમ ઓર ન કો કહાવે આદિ નારાયણ એ રહાવે. એની જેવા તો કોઈ એટલે કોઈ નથી. અરે એ પોતે એક આદિ નારાયણ કહેવાય છે, બાકીના બધા નારાયણ કે બીજા કોઈ વિશેષણ વાળા નારાયણ કહેવાય છે. ઇહાં એ આવત નહીં કોઉ વારા, કલિયુગ હો ગયે અનંત અપારા. આવા તો અનેક કલયુગ થઈ ગયા, કોઈ વાર એ અહીંયા અત્યાર સુધીમાં આવ્યા નથી. અવતાર કે વેદ કરત હે ગાના, નીતિ નીતિ કરે ઇનકે બખાના. અને એમનો અવતાર આ ધરતી ઉપર નહીં થયો હોવાથી વેદો હજી તો નીતિ નીતિ કહીને જ વખાણ કર્યા કરે છે. અત્યાર સુધી એમના અવતારો અનંત થયા છે. હમ ઇનકો નિત કરત હે ધ્યાના, ઉર્મે દર્શ કબ દેવત દાના. હું તો એનું રોજ ધ્યાન ધરું છું, કોક કોક વાર દયા કરીને અમને દર્શન દાન આપે છે. ઇનકી આજ્ઞા હમ રતિ ન તોરે, હમારે વિચાર સો તોરે જોરે. અમી તો એની આજ્ઞા ક્યારે લેશ પણ લોપતા નથી, પણ અમારા જે વિચારો હોય ને એ ક્યારેક જોડે અને ક્યારેક તો તોડે પણ ખરા, કારણ કે અમારા બોસ છે, ઉપરી સર્વોપરી સર્વાવતારી છે. અમારી જે વિચારણા હોય એ એમને પાસ પડે તો જોડી દે, સિદ્ધ કરી દે, અને ન પાસ પડે તો ફેલ કરે ભાઈ, એ નહીં થાય તોરે. ઇનકી મરજી હોય ત્યાં લગ હમહી, સબ જગ માનત હે તબહી. ભાઈ હાવ સાચી વાત એમ છે લાડુદાનજી, જ્યાં સુધી એ પરબ્રહ્મ પુરુષોત્તમ તમને જે સહજાનંદ સ્વામી મળ્યા છે ને એની મરજી હોય ને ત્યાં હું જ આખી દુનિયા અમને ભગવાન તરીકે માને છે, અને જ્યારે એની મરજી ન હોય ને તો અમે એક ઋષિ છીએ તરત. જેમ પરશુરામ આ ધરતી ઉપર ભગવાનનો અવતાર થઈ ગયા, પણ અત્યારે એ ચિરંજીવી ઋષિ છે. ભગવાન રામ જ્યારે પૃથ્વી પર પ્રગટ થયા ત્યાં સુધી એનું કામ હતું તો એમાં ભગવાનનો આવેશ હતો. ભગવાને પેલું ધનુષ એમનું ખેંચ્યું, એ ભેગું જ ઐશ્વર્ય ખેંચાઈ ગયું. પરશુરામ અત્યારે ચિરંજીવી ઋષિ છે. ભગવાન વેદ વ્યાસ એમની પાસે પરબ્રહ્મ પુરુષોત્તમને આ બધું કામ કરાવવું હતું, ગ્રંથોમાં પોતાનું ઓરિજિનલ જ્ઞાન ને એકાંતિક ધર્મ ને હવના લેવલનું પોષણ એ કર્યું. હવે એ ભગવાન વેદ વ્યાસ આવતા જન્મે સપ્તર્ષિ થવાના છે, ઋષિ છે, સાત ઋષિ મહિલા. પણ એમાં ભગવાન કાર્યવશાત પોતાની મરજીથી રહે ત્યારે તો એને જરૂર ભગવાનનો અવતાર કહેવાય. આમ ભગવાન નરનારાયણે લાડુદાનજીને આ વાત કરી છે. આટલા સંદર્ભો આ ભગવાન વેદ વ્યાસે જે કહ્યું લખ્યું અને નરનારાયણે જે નારદજીને કહ્યું એની પુષ્ટિ માટે ઇનફ છે કે વાસુદેવ મહાત્મ્ય જ્યારે આવો અદ્ભુત ગ્રંથ છે ત્યારે આપણા ગ્રંથોમાં પણ આની આવી ઝલક જોવા મળે છે. અહીંયા કથાનો ટાઈમ થઈ ગયો હોવાથી હું કથાને રોકું છું. આગળ જે નારાયણ નારદને વાત કરે છે એ વાત બપોર પછી આપણા વક્તા મહોદય શ્રી સદગુરુ જ્ઞાનજીવન દાજી સ્વામીના શ્રી મુખથી સાંભળીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.
પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ ખૂબ સરસ રીતે સારી એવી રિસર્ચ અને સંશોધનની તૈયારી કરી અને આપણને પૂર્વાપર સંદર્ભ સાથે ઉપનિષદ વિદ્યા એની સાથે પૌરાણિક કથાઓ એની સાથે સાંપ્રદાયિક સાહિત્યનું સુંદર મજાનું સારું સંકલન કરીએ અને ભગવાનનું વાસુદેવત્વ એ સમજાયું છે. કથાનો સમય થયો છે. પુનઃ પાછા આપણે 3:30 વાગે અહીં કથા સાંભળવા માટે આવીશું. ત્યાં સુધી આપણે ભગવાનના નામના જયઘોષની સાથે જ કથાને વિરામ આપીશું. બોલો શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય.